මිලනකරු විසිරු දුඩංගොඩ මන්ත්‍රී ඔබතුමා විනාඩි 8ක කාලයක් ලැබෙනවා.
ගරු මුලාසනාරුට මන්ත්‍රීතුමනි, විශේෂයෙන්ම 2024 අයවැය විවාදයට එක්වෙන්නට මහට අවස්ථාව ලබා දීම ගැන ඔබතුමාට මගේ ස්තුතිය පළ කරමින්, අපි විශේෂයෙන්ම මේ වෙනකොට රටක් විදියට පහුගිය අවුරුදු කීපය ඉතාමත්ම අසීරු ආර්ථිකමය වශයෙන් ඉතාමත්ම අසීරු කාල සීමාවක් අපි ගත කරමින් සිටින බව අපි සියලු දෙනාම දන්නවා. ඉතින් මේ අයවැය ඉදිරිපත් වෙන්නේ තෙවැනි අසීරු කාල සීමාවක බව අපි සිහියේ තබා ගත යුතුයි. විශේෂයෙන් මේ අයවැයේ සඳහන් වෙන කරුණු කාරණාත්, ඒ වගේම IMF වැඩසටහන සමග ගැළපීමත් මම විශ්වාස කරනවා රටේ එහා සමානවම රටේ පවතින ආර්ථික තත්ත්වයට අනුකූලව මේ අයවැය යෝජනා ප්‍රායෝගිකව ක්‍රියාත්මක කිරීමේ ඇති හැකියාව පිළිබඳවත් මම හිතන්නේ සලකා බැලීම ඉතාමත්ම වැදගත්. අපි දැක්ක දැන් රජයේ සේවකයන්ගේ වැටුප් වැඩි කිරීමක් සිදුවන ආකාරය. ඒ හා සමානව අපි විශ්වාස කරනවා විශේෂයෙන් පුද්ගලික අංශයේ සේවය කරන සේවක සේවිකාවන්ටත් වැටුප් වැඩි කිරීම පිළිබඳව කතිකාවතක් නිර්මාණය වීම වැදගත් කියන කාරණේ විශේෂයෙන් සිහිපත් කළ යුතුයි. ඒ වගේම අපි දන්නවා මේ වැටුප් වැඩි කිරීම ඇතුළු කරුණු කාරණා නිසා රජයේ වියදම ඉහළ යාමත් මං හිතන්නේ අපි නිවැරදි ආකාරයක කළමනාකරණය කිරීම මේ මොහොතේ හැටියට අපිට තියෙන අභියෝගාත්මක තත්ත්වයක් බව විශේෂයෙන් සිහිපත් කළ යුතුයි. ඒ වගේම අපි දන්නා විශේෂයෙන් බඩු මිල හා අනිකුත් සේවාවල මිලත් ඉහළ යාම අනවශ්‍ය විදියට පාලනය කරන වගේම ඒ සඳහා ක්‍රමිකව පාලනය කරගන්නට හැකි ක්‍රමවේදයක් ඇති කිරීමත් විශේෂයෙන්ම ඉතාමත්ම වැදගත්. අපි දන්නා උද්දමනය තනියක් එකක පවත්වා ගැනීම වගේම අනවශ්‍ය විදියට ඉහළ යාමත් වැළැක්වීම සඳහා කටයුතු සිදු කිරීමත් මං හිතන්නේ වැදගත්. අපි දන්නවා දැන් තියෙන තත්ත්වයත් එක්ක මුදල් අච්චු ගැසීම සඳහා මහ බැංකුවට අවශ්‍ය පරිදි ඒ කටයුතු සිදු කිරීමේ හැකියාවක් නැහැ. යම් සීමාවන් මත ඒ කටයුතු සිදු කළ යුතුයි. ඒ නිසා ඒ ගැනත් අවධානය යොමු කිරීම ඉතාමත් වැදගත්. ඒ වගේම තමයි අපි දන්නවා මෙවැනි ආර්ථික වටපිටාවක් තියෙන මොහොතක සහන ලබා දිය යුතු ජනතාව වෙනුවෙන් සහන ලබා දීම වැදගත්. ඒ අතරතුරු අපි කල්පනා කළ යුතුයි අස්වැසුමාදී මේ වැඩසටහන් ක්‍රියාත්මක කරනවා හා සමානවම දීර්ඝ කාලීනව මේ වැඩසටහන් වලින් මිදිලා උපරිම ජනතාවක් සවිබල ගැන්වීම සඳහා අවශ්‍ය වැඩ කටයුතු සිදු කිරීම දීර්ඝ කාලීනව අපේ රටේ ආර්ථික ගොඩ ගැනීම සඳහා ගොඩනැගීම සඳහා ඉතාමත් වැදගත් වගේම ඒ අය දිළුණු බවින් මුදා ගන්න අතරතුර රටේ ආර්ථික ක්‍රියාවලියට සක්‍රීයව වැඩදායී ලෙස දායක කර ගැනීම සඳහාත් අපි විශේෂයෙන් උනන්දු විය යුතුයි. ඒ වගේම තමයි සුළු හා මධ්‍ය පරිමාණ ව්‍යවසායකින් හා ව්‍යාපාරිකින් රැක ගැනීමත් මං හිතන්නේ ඉතාමත් වැදගත්. ඔහුගේ කාල සීමාව ඇතිවෙච්ච වාතාවරණයත් එක්ක මේ උදවිය සඳහා විශාල පීඩාවන් එල්ල වුණු බව අපි සියලු දෙනාම දන්නවා. ඉතින් මේ අය ආරක්ෂා කර ගැනීමත් රටේ බිම් මට්ටමේ ආර්ථික ක්‍රියාවලිය සක්‍රීයව ක්‍රියාත්මක වීම සඳහා මං හිතන්නේ ඉතාමත් වැදගත්. ඒ වගේම තමයි අපි දන්නා විශේෂයෙන් මේ ඉදිකිරීම් ශේෂ්ත්‍රය ගත්තත් මේ ඉදිකිරීම් ශේෂ්ත්‍රය ගැනත් මේ අයවැය තුළ සඳහන් වුණා. පහුගිය වාතාවරණයේදී ආර්ථික පසුබෑමත් එක්ක ඉදිකිරීම් ශේෂ්ත්‍රය ඉතාමත්ම දරුණු විදියට කඩා වැටුණු බව අපි සියලු දෙනාම දන්න කාරණයක්. විශේෂයෙන් මේ ජනතාවට ණය ලබා ගන්න තියුණු හැකියාව අවහිර වීම වගේම ඉදිකිරීම් අමුද්‍රව්‍යවල මිල විශාල වශයෙන් ඉහළ යාමත් එක්ක මේ ශේෂ්ත්‍රයේ විශාල කඩා වැටීමක් ඇති වුණා. ඉතින් මේ තත්ත්වයත් එක්ක අපි විශ්වාස කරනවා මේ පොලේ අනුපාත අඩුවීමේ වාසිය ජනතාවට ලබා දෙනා වගේම ඉදිකිරීම් ශේෂ්ත්‍රයේ අනිකුත් ගැටලු පිළිබඳවත් අවධානය යොමු කරලා විසඳුම් ලබා දීම වැදගත් කියන කාරණේ විශේෂයෙන් මේ අවස්ථාවේදී සිහිපත් කළ යුතුයි. ඉතින් ඒ හරහත් සමස්ත ආර්ථික ක්‍රියාවලියත් ප්‍රකෘතිමත් කිරීම සඳහා විශාල දායකත්වයක් ඒ ශේෂ්ත්‍රයනුත් ලබා දෙන බව මෙහිදී සිහිපත් කළ යුතුයි. ඒ වගේම තමයි සංවර්ධන වැඩකටයුතු ක්‍රියාත්මක කිරීම සඳහා විමධ්‍යගත ප්‍රතිපාදන ලබා දීම මං හිතන්නේ ඉතාමත් වැදගත්. දීර්ඝ කාලයක් තිස්සේ ඔහුගේ වාර්ෂික කීපය තුළ මේ මුදල් ලැබුණේ නැහැ. අපි විශ්වාස කරනවා ඒ හරහා අත්‍යවශ්‍යම මහජනතාවගේ වැඩකටයුතු වෙනුවෙන් යම් සාධාරණයක් ඉටු කිරීම සඳහා හැකියාව ලැබේවි කියන කාරණේ. ඒ වගේම තමයි නතර වී ඇති මේ සංවර්ධන ව්‍යාපෘති ප්‍රමුඛත්වය අනුව ආරම්භ කිරීම සඳහා කටයුතු කළ යුතුයි. විශේෂයෙන්ම ජනතාවට ඉතාමත්ම වැදගත් මූලිකම අවශ්‍යතාවයන් වන පිරිසිදු පානීය ජලය ලබා දීම ඇතුළු නිවාස ඇතුළු ඒ මූලික අවශ්‍යතාවය සපුරාලීම සඳහා ඒ අවශ්‍ය සංවර්ධන ව්‍යාපෘතීන් ප්‍රමුඛත්වය හඳුනා ගනිමින් ක්‍රියාත්මක කිරීම ඉතාමත්ම වැදගත්. ඒ වගේම අපි දන්නවා අපේ රටේ මාර්ග පද්ධතියත් ඔහුගේ කාලේ නිවැරදි විදිහට නඩත්තු නොවීමත් එක්ක විශාල පරිහානියකට පත් වෙලා තියෙනවා. ඒ වගේම තමයි සකස් කළ යුතු ගමනාගමනයට අවශ්‍ය ඉතාමත්ම දුෂ්කර මාර්ග තවමත් තිබෙනවා විශාල ප්‍රමාණයක් අලුතින් සකස් කිරීම සඳහා. ඉතින් මේවත් මම විශ්වාස කරනවා ප්‍රමුඛත්වයේ හඳුනගෙන මේ මාර්ග පද්ධතියේ අත්‍යවශ්‍යම සංවර්ධන කටයුතුත් මම හිතන්නේ ඇරඹීම විශාල වශයෙන් වැදගත් වෙනවායි කියන කාරණේ. ඒ වගේම අපි දීර්ඝ කාලයක් තිස්සේ විදේශ මුදල් විදේශ විනිමය ගැන කතා කරනවා. අපි විශ්වාස කරනවා මේ අධ්‍යාපනය නිසා පිටරටට ඇතැම් අවස්ථාවල ඇතුල යන මුදල් නතර කර ගැනීම සඳහා මේ කළමනාකරණය කර ගැනීම සඳහාත් පැහැදිලි දීර්ඝ කාලීන සැලසුම් ඇති වැඩපිළිවෙලක් මම හිතන්නේ ක්‍රියාත්මක කිරීම වැදගත් විශේෂයෙන් මේ සම්බන්ධයෙන් අර්බුදයකට මුහුණ දුන්නු රටක් විදිහට අපි කල්පනා කිරීමේ පිළිබඳවත් ඉතාමත් වැදගත් ඒ වගේම අපි ස්කිල් බේස්ඩ් এডুকেෂන් සිස්ටම් එහෙම නැත්නම් අපි දන්නා වෘත්තීය සහ නිපුණතා දැනුම ඇති අධ්‍යාපන ක්‍රමයක් ගැන වැඩිපුර අවධානය යොමු කරන අතරතුර ඒ හරහා අපේ රටට සහ විදේශීය ඇතුළු මේ රැකියා සඳහා
සුදුසුතාවය ඇත්තේ විනාඩි දෙකක්
කාලයක් දැනුම කියන ශ්‍රමිකයන් නිර්මාණය කිරීම සඳහාත් මම හිතන්නේ ඒ ඉතාමත්ම වැදගත්. ඉතින් අපේ දැනට අපේ රටේ අනාගතයේදී බිහි කළ හැකි රැකියා ගැන ලෝකයේ බිහි කළ හැකි තියෙන රැකියා ගැන හදෑරීමක් කරලා ඒට ගැළපෙන පරිදි මේ පාඨමාලා ඇති කිරීම ඉතාමත් වැදගත්. ඒ වගේම තමයි තොරතුරු තාක්ෂණ ශාස්ත්‍රය ගමේ ඉන්න දරුවා දක්වාම රැගෙන යන්න. ඉංග්‍රීසි දැනුමත් එක්ක තොරතුරු තාක්ෂණ ශාස්ත්‍රය ගමේ ඉන්න දරුවා දක්වාම රැගෙන යාම මම විශ්වාස කරනවා ඉදිරියේදී ඒ අයට ඕනෑම ශාස්ත්‍රයක රැකියාවක් සිදු කිරීමේදී ඉතාමත්ම වැදගත් වෙයි කියන කාරණය. ඒ වගේම පළාත් පාලන ආයතන ගැනත් මේ අයවැය තුළ සඳහන් වුණා අපි විශ්වාස කරන සශක්තියෙන් නැගී සිටින තැන දක්වා මේ පළාත් පාලන ආයතනවල ආදායම් තත්ත්වය වර්ධනය කරන නිර්මාණශීලී වැඩසටහන් ක්‍රියාත්මක කිරීම ඉතාමත්ම වැදගත්. තමන්ගේ බල ප්‍රදේශය තුළ ක්‍රියාත්මක කර හැකි ආදායම් උත්පාදනය කරන ව්‍යාපෘති ජනතාවට සේවය සපයන අතරතුර ක්‍රියාත්මක කිරීම වැදගත් සෑම අවස්ථාවකම රජයෙන් සහ පළාත් සභාවෙන් ආධාර උපකාර ලැබීම බලාපොරොත්තු වෙනවා වෙනුවට ඒ වගේම විශේෂයෙන් ගාල්ල දිස්ත්‍රික්කය ගත්තාම ගංවතුර නිසා විශාල පීඩාවකට පත්වෙන දිස්ත්‍රික්කයක් මා නියෝජනය කරන බද්දගම ආසනය ගත්තත් විශාල ජනතාවක් බද්දගම ආසනය වගේම අනිකුත් අවට ආසනවල මේ ගංවතුර නිසා පීඩාවට පත්වෙන ඉතින් මේ ගැන විවිධ වැඩසටහන් ක්‍රියාත්මක වුණත් අපි විශ්වාස කරනවා ස්ථීර විසඳුම් සහිත වැඩසටහනක් දීර්ඝ කාලීනව ක්‍රියාත්මකකම වැදගත් ඒ වගේම තමයි විශේෂයෙන්ම ගාල්ල ප්‍රධාන නගරය සහ අනුනගර ආශ්‍රිතව ගත්තත් වැසි ජලයෙන් ඉතාමත්ම ඉක්මනින් යටවෙන මාර්ග සහ නිවාස තියෙනවා. ඉතින් මේ නිසා ජනතාව විශාල පීඩාවකට පත් වෙනවා ගමනාගමන ඇතුලේ කටයුතු වලටත් මේ ගැනත් මම හිතන්නේ විවිධ යෝජනා ක්‍රියාත්මක වුණා. හැබැයි අපි විශ්වාස කරන ස්ථීර සාරව වැඩසටහන් ක්‍රියාත්මක වීම ඉතාමත්ම වැදගත් කියන කාරණේ විශේෂයෙන් සිහිපත් කළ යුතුයි. ඒ වගේම සංචාර කර්මාන්තය ගත්තත් අපි බලාපොරොත්තු වෙන විශාල සංචාරකින් ප්‍රමාණයක් අපේ රටට පැමිණේ කියලා ඉදිරි වර්ෂ කිහිපෙදී. ඒයට අවශ්‍ය යටිතල පහසුකම් අපේ රටේ තිබෙනවාද කියන එක ගැන විශාල ගැටලුවක් තියෙනවා. ඉතින් මම විශ්වාස කරන විශේෂයෙන් මේ සාමාන්‍ය ජනතාවටත් ආදායම් ලැබිය හැකි ආකාරයට මේ යටිතල පහසුකම් සංවර්ධනය කිරීම සඳහා කටයුතු කළ යුතුයි. ඒ වගේම ආර්ථිකමය පැත්තෙන් මට තප්පර කීපයක් දෙන්න. ආර්ථිකමය පැත්තෙන් ආදායම් එකතු කරන ආයතන සියල් එකතු කිරීම ගැන අපි දීර්ඝ විදියට කතා කර පහුගිය කාල සීමාවේ. තාක්ෂණයත් එක්ක මේ කටයුත්ත ඉතාමත්ම ඉක්මනින් සිදු විය යුතුයි. ඒ හරහා විතරයි අපිට මම විශ්වාස කරන මේ වංචාව දූෂණය අවම කරලා නිසි තොරතුරු පද්ධතියත් එක්ක නිසි තොරතුරු ගබඩාවත් එක්ක ජනතාවට අවශ්‍ය සේවය සපයන්න මේ ආයතන වලට හැකියාව ලැබෙන නිසා සියලු ප්‍රධාන පෙළේ රජයේ ආයතන වල මේ පද්ධතීන් නිසි ආකාරයට ක්‍රමවත් ක්‍රියාත්මක වීම ඉතාමත් වැදගත් විශේෂයෙන් මේ ආදායම් එකතු කරන ආයතන. ඒ නිසා මේ වඩා මම කතා කරන්න බලාපොරොත්තු වෙන්නේ නැහැ. විශේෂයෙන්ම අපි දන්නවා ඉතිහාසය පුරාම යහපත් අයහපත් විදියේ යෝජනාත් එක්ක ක්‍රියාත්මක වුණු නොවුණු යෝජනාත් එක්ක අයවැය අපේ පාර්ලිමේන්තුවේ ඉදිරිපත් වෙලා තියෙනවා. ඉතින් අපේ බලාපොරොත්තු අපි විශ්වාස කරනවා ඍණ ආර්ථික වර්ධනයක් තිබුණු කාල සීමාව පහු කරලා ඊළඟ වර්ෂය වෙනකොට ධන ආර්ථික වර්ධනයක් දක්වා අපේ රටේ ආර්ථිකය ගෙන යන්නට හැකියාව ලැබෙයි. ඒ සඳහා අපි සියලු දෙනාම විශාල පීඩාවකින් මේ ඉන්න ශ්‍රේෂ්ඨයනුත් යළි ගොඩනගමින් ඒ අයටත් ආර්ථික ශක්තිය ලබා දෙමින් ජනතාවගේ ආර්ථික ශක්තියත් වර්ධනය කිරීම සඳහා අවශ්‍ය කටයුතු කිරීම සඳහා අපි සියලු දෙනාම වැඩ කටයුතු සිදු කරමු කියන පණිවිඩයත් එහි වැදගත්කමත් සිහි කරමින් කාලය ලබා දීම ගැන ඔබතුමාට මගේ ස්තුතිය පළ කරමින් මගේ කතාව මම අවසන් කරනවා.
බොහොම ස්තුතියි ගරුමන්තුමනි. මීළඟට ගරු එම් උදේ කුමාර් මන්තුම ඔබතුමාට විනාඩි 7ක් කාලයක් ලැබෙනවා.
නන්දේ සභිකී තලමි තංගුන් ගරු උරුපිනර අවර්ගලේ வரவு செலவு என்பதன் வரவிலக்கணம் முதல் நிலையிலான மற்றும் ஏற்றுக்கொள்ளப்பட்ட பொது வருமான மற்றும் செலவு திட்டத்தை உள்ளடக்கிய ஆவணம் ஆகும் என்று பொருளியல் அறிஞர் ரெனிஸ்டோன் அவர்கள் கூறியுள்ளார். அதே வருவாய் வரவு செலவு திட்டம் மூலதன வரவு செலவு திட்டம் செயல்திறன் வரவு செலவு திட்டம் சமநிலை வரவு செலவு திட்டம் சமநிலை அற்ற வரவு செலவு திட்டம் பூஜ்ய வரவு செலவு திட்டம் உபரி வரவு செலவு திட்டம் பற்றாக்குறை வரவு செலவு திட்டம் என்ற வரவு செலவு திட்டம் பல வகைப்படும். அந்த வகையிலே 2024 ஜனாதிபதி அவர்களால் சமர்ப்பிக்கப்பட்ட வரவு செலவு திட்டம் ஒரு பற்றாக்குறை வரவு செலவு திட்டமாகும். ஒரு குறிப்பிட்ட ஆண்டிலே அரசாங்கம் எதிர்பார்த்த வருமானம் நிர்ணயிக்கப்பட்ட செலவுகளை விட குறைவாக இருந்தால் அது பற்றாக்குறை வரவு செலவு திட்டம் என்று குறிப்பிடப்படும். அந்த வகையிலே கடந்த 75 இலங்கையிலே பற்றாக்குறை வரவு செலவு திட்டமே சமர்ப்பிக்கப்பட்டுள்ளது. இந்த வகையிலே சமர்ப்பிக்கப்பட்டுள்ள வரவு செலவு திட்டத்திற்கு அமைய 2024 நிதியாண்டிற்கான அரச வருமானம் 4127 பில்லியன் ரூபாவாகும். அந்த வகையிலே மொத்த செலவீனம் 6978 பில்லியன் ஆகும். அந்த வகையிலே வரவு செலவு திட்டத்திலே துண்டு விழுகும் தொகை 2851 பில்லியன் ரூபாய் என்று கணக்கிடப்பட்டுள்ளது. எதிர்வரும் நிதியாண்டிலே நாடு பெற்றுள்ள கடன்கள் மற்றும் அதன் வட்டிகளை செலுத்துவதற்காக 6919 பில்லியன் ரூபாய் தேவைப்படுகிறது. அது அந்த வகையிலே செலுத்த வேண்டிய கடன் மற்றும் அரச செலவினங்கள் என்பவற்றை அடிப்படையாக பார்க்கும் போது அடுத்த நிதியாண்டிற்காக தேவையான கடன் தொகை 9770 பில்லியன் ரூபாவாகும். இந்த வகையிலே வருமானத்துக்கு ஏற்ப செலவு செய்யப்பட வேண்டும் என்று பௌத்த தர்மத்தில் கூறியுள்ளதாக ஜனாதிபதி அவர்கள் தனது உரையிலே கூறிவிட்டு இந்த பௌத்த தர்மத்திற்கு எதிரான ஒரு பரவு செலவு திட்டத்தை சமர்ப்பித்திருக்கிறார். முதலீட்டுக்காக கடன்களை பெற வேண்டும் என்றும் செலவுக்காக கடன் பெறுவது ஆபத்து என்று புத்தரின் சமஞ்ச பல சூத்திரத்தை கூறப்பட்டதாக ஜனாதிபதி அவர்கள் கூறியுள்ளார். ஆனால் அவர் சமர்ப்பிக்கத்துள்ள வரவு செலவு திட்டத்தில் நிவாரணங்கள் அறிவிக்கப்பட்ட போதிலும் அதனை ஈடு செய்வதற்கு கடனுக்கு மேல் கடன் வாங்க வேண்டிய நிலை ஏற்பட்டுள்ளதுடன் பணம் அச்சிடுதல் அல்லது அதிக வரி அறவிடுதல் என்பது தவிர்க்க முடியாத ஒன்றாக மாறியுள்ளது. ஆகவே பௌத்த சிந்தனையின் பெயரால் நாட்டு மக்களுக்கு ஏமாற்றம் தரும் ஒரு வரவு செலவு திட்டத்தையே ஜனாதிபதி அவர்கள் சமர்ப்பித்துள்ளார். அந்த வகையிலே இது நடைமுறைக்கு சாத்தியமான ஒரு வரவு செலவு திட்டம் அல்ல, தூர நோக்கு சிந்தனை கொண்ட ஒரு வரவு செலவு திட்டம் அல்ல, குறுகிய நோக்கம் கொண்ட ஒரு வரவு செலவு திட்டம். அந்த குறுகிய நோக்கம் என்ன? அதுதான் அடுத்த வருடம் நடைபெறவுள்ள தேர்தலை இலக்காக கொண்ட வரவு செலவு திட்டமாகும். ஆகவே இது தேர்தல் இலக்காக கொண்ட தேர்தல் வரவு செலவு திட்டம் என்ற வகையிலே இதனை பற்றி சுருக்கமாக கூறினால் தேர்தல் மற்றும் அரசியல் நோக்கம் கொண்ட ஒரு வரவு செலவு திட்டம். மேலும் இந்த வகையிலே இந்த அரசு ஊழியர்களுக்கு 10,000 ரூபாய் வாழ்வாதார கொடுப்பனவு வழங்கப்படுவதாக அறிவித்திருப்பது ஒரு வெறும் ஏமாற்று திட்டமாகும். ஏனென்றால் அந்த வாழ்வாதார கொடுப்பனவை பெற அரசாங்க ஊழியர்கள் தவமாய் தவம் இருக்க வேண்டிய நிலை ஏற்பட்டிருக்கிறது. காரணம், இந்த உயர்த்தப்பட்டுள்ள வாழ்வாதார கொடுப்பனவு ஜனவரி பிப்ரவரி மார்ச் ஆகிய 3 மாதங்களுக்கு கொடுக்கப்படாது. அந்த 3 மாதங்களுக்கான கொடுப்பனவு அக்டோபர் மாதத்துக்கு பிறகு கட்டம் கட்டமாக, அதாவது 6 கொடுப்பனவாக வழங்கப்படும். ஆகவே இவ்வகையான ஒரு கொடுப்பனவு தேவையா என்று மக்கள் வெறுக்கும் அளவுக்கு இது ஏமாற்றம் தந்துள்ள ஒரு வேலை திட்டமாகும். அதே போல தற்போது வெட் வரியை அதிகரித்து விட்டு அத்தியாவசிய பொருட்களின் பல மடங்கு அதிகரித்து விட்டு எரிபொருள் மற்றும் சமையல் எரிவாயு விலை அதிகரித்து விட்டு தொடர்ச்சியாக மின்சார கட்டணத்தை அதிகரித்து விட்டு மக்களின் வாழ்க்கை சுமையை அதிகரித்து விட்டு தற்போது வெறும் 2,000-3,000 என்று கொடுப்பனை அதிகரித்திருப்பது ஒரு ஏமாற்று வித்தியாகும். அதே போல அரசாங்க ஊழியருக்கு மாத்திரம் கொடுப்பனவை வழங்கிவிட்டு மற்றவர்கள் ஏமாற்றப்பட்டுள்ளார். குறிப்பாக 1.3 மில்லியன் அரச ஊழியர்கள் உள்ள நிலையில அவருடைய குடும்பம் என்ற ரீதியிலே 5 மில்லியன் மக்கள் இருக்கிறார்கள். ஆனால் அதற்கு மேலதிகமாக 3 மடங்கு அதிகம் உள்ள 15 மில்லியன் மக்களுக்கான நிலை என்ன? அவர்களுக்கான வாழ்வாதார கொடுப்பனவு அல்லது அவருடைய வாழ்க்கை செலவை எப்படி சமாளிக்க போகிறார்கள் நாம் கேட்க விரும்புகிறோம். ஆகவே இதை பார்க்கும் போது இது ஒரு சமூகத்திலே ஒரு சமநிலை அற்ற ஒரு தன்மையை உருவாக்கும். அதே போல தற்போது தனியார் ஊழியர்கள் மற்றும் தோட்ட தொழிலாளர்கள் சம்பளம் அதிகரிக்கப்படுவதற்கு எந்த அறிவிப்பும் இல்லை. குறிப்பாக தனியார் ஊழியர்களுக்கு சம்பளம் அதிகரிக்கப்படுவது நடவடிக்கை எடுக்கப்படும் என்று ஜனாதிபதி கூறியிருந்தார். ஆனால் அது சம்பந்தமாக எந்த அழுத்தத்தையும் கொடுத்ததாக தெரியவில்லை. அதே போல பெருந்தோட்ட தொழிலாளர்களுக்கு சம்பளம் அதிகரிப்பது குறித்து ஒரு வார்த்தை கூட கூறவில்லை, அவர் வாயை திறக்கவில்லை. ஆகவே இந்த நாட்டுக்காக உழைத்திருக்கும் மக்களுக்கு ஒரு பாரிய காணப்படுகிறது. மேலும் வெட்வரி 15%லிருந்து 18% அதிகரிப்பு என்பது தற்போதுள்ள வெட்வரியை விட 20% அதிகரிப்பு. அது மட்டுமல்லாமல் வெட்வரிக்கு விலக்கு அளிக்கப்பட்டிருந்த சுமார் 100 பொருட்களுக்கு 18% புதிதாக வரி அறிவிக்கப்படும். அதுவே பொருட்கள் விலை அதிகரிப்பது மட்டுமல்லாமல் மக்களின் வாழ்க்கை சுமை பல மடங்கு அதிகரிக்கும் நிலை காணப்படுகிறது. ஆகவே இந்த வகையிலே அரசு எல்லாவற்றுக்கும் மேலாக ஜனாதிபதி அவர்கள் இந்த வரவு செலவு திட்டத்தை விளையாட்டுத்துறை பொறுத்தவரை கிரிக்கெட் மாத்திரமே விளையாட்டு என்ற ரீதியிலே அதற்கு நிதி ஒதுக்கீடு செய்திருக்கிறார். ஆனால் இந்த கிரிக்கெட் நிர்வாகத்துறையில ஏற்பட்டிருக்க ஊழல் மோசடி குறித்து ஒரு வாயை கூட அவர் திறக்கவில்லை. அதே போல நமது நாட்டின் தேசிய விளையாட்டான கரப்பந்தாட்டம் குறித்தும் அவர் இந்த விதமான இதையும் சொல்லப்படவில்லை. ஆகவே மேலும் இந்த வரவு செலவு திட்டத்திலே வெளிநாடுகளில் பெற்றுள்ள கடன்களை எவ்வாறு திருப்பி செலுத்துவது, அந்த கடன்களை திருப்பி செலுத்துவதற்கு உள்நாட்டில் வருமான அதிகரிப்பு வழிகள் மற்றும் உள்நாட்டு உற்பத்தி வழிகள், உள்நாட்டு உற்பத்தி அதிகரிப்பு ஏற்றுமதி அதிகரிப்பு குறித்து இந்த வரவு செலவு திட்டத்தில் எந்த விதமான அறிவிப்பும் இல்லை. ஆகவே இதனை வரவு செலவு திட்டம் என்பதை விட வெறுமனே செலவு திட்டம் என்பது கூறுவதே பொருத்தமாக இருக்கும் என்று நான் நினைக்கிறேன். ஆகையால் இந்த வரவு செலவு திட்டத்தை பொறுத்தவரையிலே இன்று நாட்டிலே சந்தை வீழ்ச்சி பாரிய அளவு அதிகரித்துள்ளது, பொதுமக்களின் நுகர்வு திறன் குறைந்துள்ளது, சந்தையில பொருட்கள் கிடைத்தாலும் மக்களால் கொள்வனவு செய்ய முடியாத நிலை ஏற்பட்டுள்ளது. மேலும் நுகர்வு திறன் குறைந்துள்ளதால் விற்பனை குறைந்துள்ளது. விற்பனை குறைந்துள்ளதால் எவ்வளவுதான் வரி அதிகரித்தாலும் பயனில்லை, அதாவது எதிர்பார்த்த வரி வருமானத்தை கிடைக்காத நிலையே காணப்படுகிறது. அதனால் அரசாங்கம் மீண்டும் கடன்பட நிலை ஏற்படும், வெளிநாட்டு கடன் பெறும் எல்லையை அதிகரிக்க நேரிடும், அதன் பின்பு ரூபாயின் பெறுமதி குறைந்து டாலரின் பெறுமதி அதிகரித்து மீண்டும் பணவீக்கம் அதிகரிக்கும். ஆக இதனால் இந்த வரவு செலவு திட்டத்தினால் வெறுமனை வாக்குறுதியில் மட்டும் அழிவுவதனால் எந்த பயனும் ஏற்பட்டு போவதில்லை. குறிப்பாக பிச் ரேட்டிங் அறிவிப்பின்படி இந்த 2024 வரவு செலவு திட்டத்தின்படி அந்த இலக்குகளை அடைவது கடினமானது, அது சவாலானது என்று தெளிவாக கூறியிருக்கிறது. மேலும் கடந்த 2023
வரவு செலவு திட்டம்
நிறைவேற்றப்படும் என்பது சந்தேகம் நிலவுகிறது. அதே போல இது அதனை தான் நாங்கள் கூறுகிறோம், இது நடைமுறைக்கு சாத்தியமில்லாத வரவு செலவு திட்டம். அதாவது அந்த நிறைவேற்ற முடியாத வாக்குறுதிகளை அள்ளி வீசியுள்ள வரவு செலவு திட்டம் என்று கூறியுள்ள இறுதியாக இது இந்த வரவு செலவு பொருளாதாரத்தை மீட்டெடுக்க வருமானத்தை அதிகரிக்க கடனை மீள செலுத்த மக்களின் வாழ்க்கை சுமையை குறைக்க எந்த விதமான திட்டங்களும் வரவு செலவு திட்டத்தில் இல்லை. எம்மை பொறுத்தவரை இல்லை. டிசம்பர் மாதத்தில் வரவேண்டிய அதாவது டிசம்பர் கிறிஸ்துமஸ் சீசனில் வரவேண்டிய நத்தார் தாத்தா இந்த நவம்பர் மாதத்திலே வரவு செலவு சீசனில் வந்ததாக நாங்கள் தெரிகிறது. அதாவது ஒரு சில இனிப்புகளை அள்ளி வீசிவிட்டு ஒரு சிலர் அதனை பிடித்துக் கொண்டு மக்கள் மற்ற மக்களை ஏமாற்றம் அடைந்த ஒரு வரவு செலவு திட்டமாக நாங்கள் பார்க்கிறோம். ஆகவே இது முட்டு முழுதாக மக்களை ஏமாற்றும் ஒரு வரவு செலவு திட்டம். இதனால் மக்களுக்கு எதுவிதமான நன்மையும் இல்லை என்று கூறிக்கொள்வதோடு குறிப்பாக தற்போது கடந்த காலங்களிலே நாட்டின் பொருளாதார வீழ்ச்சிக்கு நாட்டின் ஒரு தேவையற்ற கடன்கள், அளவுக்கு அதிகமான செலவுகள் மற்றும் தேவையற்ற மற்றும் பயனற்ற அபிவிருத்தி திட்டங்கள் ஊழல்கள் மூலமாக ஏற்பட்டது. ஆகவே தற்போது அந்த அதன் காலமாக நாட்டின் பொருளாதார படிவீழ்ச்சி அடைந்தது. தற்போது பொருளாதார வீழ்ச்சி முக்கிய காரணம், முக்கிய சூத்திரகாரி இந்த ராஜபக்ச குடும்பம் என்று உயர்நீதிமன்றம் தீர்ப்பளித்திருக்கிறது. ஆகவே அந்த ராஜபக்ச குடும்பத்தின் சேர்ந்த முன்னாள் ஜனாதிபதிகள் மற்றும் முன்னாள் நிதியமைச்சர்கள், அவர்களின் செயலாளர்கள் மற்றும் அவர்களது சகாக்கள் இது பொறுப்பு கூற வேண்டும். அது மட்டும் இல்லாமல் கடந்த காலங்களில் நாட்டை ஆட்சி செய்த ஆட்சியாளர்கள் மற்றும் 45 வருட அரசியல் அனுபவம் கொண்ட அரசர் ஜாம்பவான், தற்போதைய ஜனாதிபதி அனைவரும் பொறுப்பு கூற வேண்டும் என்பதோடு இந்த தீர்ப்பின் மூலமாக இந்த நாட்டில் யாரும் ஊழல் செய்ய முடியாது, தவறு செய்ய முடியாது என்பது மட்டும் இல்லாமல் யாரும் கடமை தவற முடியாது என்பதற்கு சரியான ஒரு எடுத்துக்காட்டாக இந்த தீர்ப்பு அமைந்திருக்கிறது. எல்லோருக்கும் எச்சரிக்கை மணி அடிக்கப்பட்டிருக்கிறது என்பதை நான் கூறிக்கொண்டு இந்த சந்தர்ப்பம் வழங்குவதற்கு நன்றி கூறி விடைபெறுகிறேன். நன்றி, வணக்கம்.
விஷால் நாயாமக் சித்துனா எயின் சுமித் குமார் அத்துலு உத்துமாகி பிரிந்தத் தருவந்த பலத் சிறுதுநாம மே நாயட் அசு மியகியா ஏ அவஸ்தாவ எத்துமாரலகை பௌலி சிதுராடம் மகே சோகேம மே அவசர பிரகாஷ கரமி மே சந்தா அத்தடம ஏ அவஸ்தா இது மட சகாய உணா ஆரக்ஷக அமாத்துமா பிரமித பண்டார தின்னுகொன் மெத்துமா இவகே பலங்குட பிராதேசிய லேகாந்துமா அத்துலு கண்டாயம் இவகே பலங்குட பொலிஸ்தான அதிபத்துமா உபநாயக பொலிஸ்தான அதிபத்துமா குருவிட ஹமுதா கந்தவுரே லெப்டினன் கன் ரஞ்சித் மெத்துமா அத்துலு சீலும் லிந்தாரின்சா சொல்தாதுவன் மே சிறுதுநாம அவஸ்தாவிதி பீட்டில் பிரதேச ஜனதாவோட மே பௌலி சிறுவர்கள சாதாரண கிருஷ்ணி சூத்திரந்தே வசதி இவகையும் இல்லா சிட்டினா மே கமே சிட்ன இத்திரு பவுல் பகலவ ரக்வான ஆசனே ஓபநாயகின பிரதேசத்தினவா வினவும ஆபதா வட்டு லக்குணு ஜனதா லபாதினி டம் பிரமாண ஏ பிரதேசேட்ட ஜனதாவ யுமுகரவான நத்த இதுரியது இத்திரு கந்த தாவத்தேம் இத்திரு பவுல் பகலடாத் மே ஆணிசான்சம் தம லபின் எசே கியமின் திதாஸ் விசயத்திர அயவேட்ட அவஸ்தா லபாதினி சுஜாந்திரம் அப்பி சிறுதுநாம தன்னவா மூலாசம் மந்திரிமணி மே ரின எக்குலாக திபுனு ஆர்த்திக வர்தனையாக தமாய் தீரகோட தமாய் மே ரணில் விக்ரமசிங்க மெத்துமா ஜனாதிபதி உனே மேராட்டி ஏ துல அப்பி கௌருமனவா கியூவாத் அப்பிட்ட அமதக்கரன்ன பேர் இத்தியாசியாக மே வெடிதுரன மே அவருது தெக்கத்துன அதுல தீனம் மே ரட்டே காவம தாவத் கிசிம புத்கலே மே வெனி தேகட மூணதிய அனாய மீடிசல்ல மே மே துலதி மே அபியோக பாரகன அப்பி விதாச சிசாத்திரத்தை பலாபுரத்துனோ தன எக்காயசம் அட்டக ஆர்த்திக வர்தனையாக லபாகன் மெஹம ஆர்த்திக தீன அவஸ்தாவுக்கு தமாய் මෙතුමා මේ වගේ අයවැයක් ඉදිරිපත් කරන්න. මේ අයවැය ගැන අඩුපාඩු ඕන කෙනෙකුට කියන්න පුළුවන්. නමුත් අඩුපාඩු කිව්වට මෙවැනි ආර්ථික තත්ත්වයක් අපි එක්ක හඳෙන් වැටලා හරි වෙන කොහෙන් හරි වැටෙන්න ඕනේ එහෙම එකක් ගන්න නැතුව කතා කරනවනේ. එහෙම තත්ත්වයක ඉන්න රටක අපි කොහොමද මීට වඩා ජනතාවට සුබවාදී ආර්ථික මේ සහන ලබා දෙන අයවැයක් ගැන කතා කරන්නේ? මේ අවස්ථාවේදී කාල වේලක් නැතිසම විනාඩි 7ක් තියෙන නිසාම ඉතාමත් ඉක්මනට කියන්න, මේ අවස්ථාවේදී උදාහරණ ලෙස රජයේ සේවකයෝ 113කට, ඒ වගේම අස්වසුම් ප්‍රතිලාභීන් 120කට, ඒ වගේම විශ්‍රාමිකයන් 7,30,000කට, ආබාධිතයින් 130,000කට, වැඩිහිටියන්ට 530,000කට, මේ සියලුම මේ මේ සමාජ සැලැන්වල සියලු දෙනාටම හැම ආර්ථික ප්‍රතිලාභ වැඩිලා තියෙනවා මේ මේ අයවැය තුලින්. ඒ නිසා මේ ආකාරයේ මීට වඩා අයව ඉදිරිපත් කරන්න බෑ මේ වෙලෙදි. අපි ස්තුතිවන්ත වෙනවා එතුමාට සහ මේ මුදල් අමාත්‍යාංශයට මෙවැනි අයවැයක් කර ඉදිරිපත් කරාට. මම නම් විශ්වාස කරේම නැහැ රාජ්‍ය සේවකයන් රුපියල් 10,000 පඩි වැඩි කරයි කියලා. කරන්න පුළුවන් තත්ත්වයක නෙමෙයි අපි. නමුත් ඒ වුණාට මේ වෙලෙදි රජය මේ රජයේ සේවකින්ගේ අසහනය, ආර්ථික අපහසුතාව ගැන, ඒ වගේම විශ්‍රාමිකයන්, ඒ වගේ ආබාධිතයන්, ඒ වගේ වැඩිහිටියන් ගැන මේ ගැන හිතලා තමයි මේ තත්ත්වයේ මේවැනි යෝජනාවක් ඉදිරිපත් කරලා තියෙන්නේ. ඉතින් මේක අපිට ඕන කෙනෙකුට ඕන ඕන දොසක් ඕන චෝදනාවක් නගන්න පුළුවන්. නමුත් කතා කරාට නෑ, විවේචනය කරාට නෑ, ක්‍රියාත්මක කරන්න තමයි අමාරු. අපි දන්නවා කොළඹ තටු නිවාසවල ජීවත් වුණු ජනතාව තිබුණු විශාලම ප්‍රශ්නේ තමයි මේ නිවාසවල අයිතිවාසිකම තමයි නැතිකම. නමුත් අද මේ අයවැය මගින් එතුමාට මේ අයිතිවාසිකම ලැබිලා තියෙනවා. ගෙවන්න තිබුණු රුපියල් 3000ක මුදලත් අයින් කරලා තියෙනවා. ඒ වගේම ඉඩම් වසර ගණනාවක්, પરම්පරා ගණනාවක් තමන් භුක්ති විඳින ඉඩම් වල අයිතිවාසිකමක් තිබුණේ නැහැ. නමුත් අද මේ අයවැය තුලින් මේ අයිතිවාසිකම මේ ජනතාවට, මේ විශේෂයෙන් මේ ගොවි પરම්පරාවල ජනතාවට මේ අවස්ථාව ලැබිලා තියෙනවා. ඉතින් මේ මීට වඩා මං හිතන්නේ නැහැ දෙන්න පුළුවන් සාහන මොනවද කියලා මේ මේ වෙනි ආර්ථිකයක් තියෙන රටක. ඒක නිසා අපි මොලයක් තියෙනවා, අපිට හෘද සාක්ෂියක් තියෙනවා, මොලේ නිකාම නිකන් තියන්නේ නැතුව ටෙලිෆෝන් එක විතරක් බල බල ඉන්න මොලේ පාවිච්චි කරන්නේ නැතුව මේ වගේ හිතන්න මොලේ පාවිච්චි කරන්න ඕනේ. මේ මේ සමහර මිනිස්සු හිතන්නේ මේක ඇමරිකාව කියලා. නැත්තම් මේක මේ ආර්ථික වශයෙන් පෝෂණය සංවර්ධන වෙච්ච රටක ආර්ථික මේ අයවැයක් ඉදිරිපත් කරා කියලා තමයි මම හිතන්නේ. නමුත් අපේ ඉතිහාසය මේ කාටවත් මතක නැහැ. මේ වැඩිදුර නෙමෙයි මේ අවුරුද්දක දෙක ඉතිහාසය කාටවත් මතක නැහැ. ඒක නිසා හිතනා වගේම ඒ වගේම හෘද සාක්ෂිය තියෙන්නේ තමන්ගේ හෘද සාක්ෂියට අවංකව කතා කරන්න ඕන. ඒ නිසා මේ තට්ටු නිවාසවල ජනතාවට මේක ලබා දීම ඉතාමත් හොඳයි. ඒ වගේම තමයි විශේෂයෙන්ම මම කියන්න ඕනේ මේ ජනාධිපතිතුමාගේ දැක්මක් තියෙනවා සියලුම මේ උසස් පෙළ සමත් දරුවන්ට විශ්වවිද්‍යාල ප්‍රවේශ ලබා ගන්න අවස්ථාව ලබා දීම. විශ්වවිද්‍යාල ප්‍රමාණය වැඩි කරනවා. තව පුද්ගලික ආයතනවලට විශ්වවිද්‍යාල ඒ වර්ම ලබා දෙන්න එසේ කිරීම තුළින් මම හිතන්නේ අද උසස් පෙළ කරලා දරුවන් විශාල සංඛ්‍යාවක් සමහරක් කාට පාට වැටෙනවා. කිසිම රැකී අවස්ථාවක් ලබා ගන්න හැකියාවක් නැහැ. පුද්ගලික හෝ රජයේ නමුත් මේ විශ්වවිද්‍යාල ප්‍රවේශය ලබා දෙන අවස්ථාව තුළින් මම හිතන්නේ මේ තරුණ තරුණක විශාල සාධාරණයක් හිටියට මම දකින්නේ. ඒ වගේම මේ සුළුසා මධ්‍ය පරිමාණ ව්‍යාපාරිකයන්ට රුපියල් බිලියන 30ක සහනදායි ණය පහසුකමක් ලබා දෙන්න ADB බැංකුවටත් ආසියානු සංකෘත බැංකුව හරහා ලබා දෙනවා. මම හිතන්නේ අපි දන්නවා අපේ සුළුසා මධ්‍ය පරිමාණ ව්‍යාපාරිකයන් කර්මාන්ත ශේෂ්ත්‍රය, ඉදිකිරීම ශේෂ්ත්‍රය, මේ සියලු ශේෂ්ත්‍රවල ව්‍යාපාරිකයන් නද බොහෝසේ කලසල්ට පත් වෙලා ඉන්නේ, ආර්ථික වශයෙන් දුර්වලලා ඉන්නේ. ඉතින් මේ අවස්ථාවේදී මෙතුමාලට මේ සහනදායි ණය වැඩසටහනක් ක්‍රියාත්මක කිරීම මම හිතන්නේ අතිශයින්ම කාලුචිත වැඩක් හැටියට මම නම් දකින්නේ. ඉතින් එසේ කියමින් මේ ආකාරයට විශේෂයෙන්ම තව එකක් තමයි මේ තියෙන විශේෂත්වය තමයි සංවර්ධන ව්‍යාපෘති අනුමති යෝජනා සඳහා අනුමැතිය ලබා ගැනීම. අපි දන්නවා අපේ රටේට කොච්චර විදේශීය ආයෝජක ආවත් ඒ ආයෝජන ඉදිරිපත් කරන්න හම්බෙන්නේ නැහැ. ඉදිරිපත් කරනවා විතරයි එතනින් එහාට ක්‍රියාත්මක වෙන්නේ නැහැ. එක්කෝ එක එක කල්ලි කණ්ඩායම් මැදලා ඒ ආයෝජක විනාශ කරනවා. ඒ ආයෝජකට අපේ රටේ ආයෝජනයක් කඩියට දෙන්නේ නැහැ. ඉතින් මෙවැනි අවස්ථාවක ජනාධිපතිතුමා විසින් මෙවැනි කමිටුවක් ආයෝජකින් සඳහා එතුමන්ලගේ ඉල්ලීම ප්‍රොපෝසල්ස් සාධාරණීකරණය කරලා බලලා මේ රටට යෝග්‍ය පරිදි ඉදිරිපත් කරන කමිටුවක් ඉදිරිපත් කිරීම යෝග්‍යයි. මට විනාඩියක් දෙන්න ගරු සභාපතිතුමනි, මේ අවස්ථාවේදී අපි දන්නවා අද තියෙන ලොකු මාතෘකාව තමයි රාජපක්ෂලාට ගහන මඩ. අපිට මම ඉස්සෙල්ලා කිව්වාගේ මොලයක් තියෙන අපිට හෘද සාක්ෂියක් තියෙනවා. හිතන්න මහින්ද රාජපක්ෂ මැතිතුමා යුද්ධ ඉවර කරේ නැත්නම් අද රටේ තත්ත්වය මොකද්ද? නුවතුමා යුද්ධය වෙන කරේ නැත්නම් මේ පෙට්‍රල් ඩීසල් නැති වෙන්නේ මීට අවුරුදු ගණනාවකට ඉස්සෙල්ලා. විදුලිය කැපෙන්නේ අවුරුදු ගණනාවකට ඉස්සෙල්ලා. ගෑස් බෝලින් හැදෙන්නේ අවුරුදු ගණනාවකට ඉස්සෙල්ලා. එහෙනම් මිනිස්සු එහෙනම් අපිට ඇෆ්ගනිස්තානයේ වගේ තමයි ඉන්න තියෙන්නේ. නමුත් ඒ 2009 මැයි 19 වෙනිදා යුද්ධය වෙන කරාට පස්සේ ආර්ථික වර්ධන වේගය 108 දක්වා වැඩි වුණා මේ රටේ. ඒ වගේට කවුරුත් කතා කරන්නේ නැහැ. ඒක නිසා මොලයක් සහ හෘද සාක්ෂියක් තියෙන මේව කල්පනා කරන්න. ගෝඨාභය රාජපක්ෂ මෙතුමා මේ රටට එන්නට ටික ගෙනා නැත්තම් අද මං හිතන්නේ මේ සභාවේ ඉන්න භාගයක් භාගෙට භාගෙට මැරිලා. එනාද මේ විරුද්ධ පාක්ෂිකයෝ අඳු පක්ෂෙ ඉන්න පුළුවන්. නමුත් මේ භාගෙට භාගෙට මැරලා මේ එන්නට ටික ගෙනා නැත්තම් කොරෝනා එකට. ලෝකේ අපි දැක්කා අපේ අල්ලපු රට ඉන්දියාවේ. තමන්ගේ පියා මිය ගිහිල්ලා මියාව පුස්සයිකලේ පියාව පුස්සයිකලේ තියාගෙන පදගෙන යනවා මිනිය ගිරිදියන් මොකද එහෙම අවස්ථාවක් නැහැ ක්‍රෙමටෝරියම්ස් ඔක්කොම පිරিলা ඉතින් අපි දන්නවා ඉතින් මේවැනි තත්ත්වයක එතුමා ගෝඨාභය රාජපක්ෂ මහත්තයාට අද ආර්ථික ඝාතකයා කියලා කියනවා නමුත් එතුමා නැත්තම් එතුමාට තිබුණේ ආර්ථික ගොඩ ගන්නට වඩා එතුමා බැලුවේ ද මේ රටේ ජනතාවගේ ජීවිත ආරක්ෂා කරන්න මේවා අපිට විවේචනය කරන්න පුළුවන් මොන කොහෙන් මේ තීන්දුව తీරන ආවත් අපි ඔළුව කල්පනා කරලා හෘද සාක්ෂිර අවංක කටයුතු කරනවා නම් මම හිතන්නේ ඒක තමයි මේ රටේ අනාගතේ බවට පත් වෙන්නේ. ඒ වෙනුවට ඔබතුමාලා අපිට මඩ ගන්නවා අපි අනුපක්ෂින්ද අනිත් පැත්තට විවේචනය කරනවා ඒක නෙමෙයි වෙන්න ඕනේ. අපි වැඩි හිටියෝ හැටියට අපි දෙමව්පියන් හැටියට අපිට වගකීමක් සායුතුකමක් තියෙනවා අපේ අනාගත પરම්පරාවට යහපත් රටක් බාර දෙන්න. ආර්ථික වශයෙන් සංවර්ධනය කරන බාර දෙන්න. ඒක තමයි අපේ වගකීම සහ යුතුකම කියන එක මම මේ අවස්ථාවේ ප්‍රකාශ කරමින් මීට වඩා මම කතා කරන්නේ ඔබතුමාට අවස්ථාව ලබා දීම පිළිබඳව මම ස්තුතියන් දෙනවා.
බොහොම ස්තුතියි ගරුතුමනි. මීළඟට ගරු HR සාර්ථක දුෂ්පන්ත මන්තුමා ඔබතුමාට විනාඩි 7ක් කාලයක් ලැබෙනවා. ඊට ප්‍රථම ආණ්ඩු පක්ෂයේ අවසන් කතිකයාගේ කතාව අවසන් කිරීමට පස්වරු 6යි 10 දක්වා කාලය ලබා දීම ස්වභාවිකද?
එකඟයි.
සාර්ථක දුෂ්පන්ත මන්තුමා ඔබතුමා විනාඩි 7ක් කාලයක් ලැබෙනවා.
විනාඩි 7යි නේද?
7යි.
ගරු මූලාසන ආරූඪ මන්ත්‍රීතුමනි විශේෂයෙන්ම අයවැය පිළිමද සාමාන්‍ය විවාදයේදී දැන් පහුගිය කාල සීමාව තුළම මේ අයවැය විවාදයේ කතාබහ කෙරුණු කාරණා තමයි කතා කරේ. ඒකට හේතුව තමයි රට ආර්ථික වශයෙන් කොපමණ දුරට බිඳ වැටිලා තියෙනවද කියන කාරණාව පිළිබඳව තමයි පාර්ලිමේන්තුවේ පහුගිය මං හිතන්නේ වාද විවාද රාශියක කතා බහ කරන්නට යෙදුනේ. විශේෂයෙන්ම වර්තමාන තත්ත්වයේ ගත්තහම මම පාර්ලිමේන්තුවේ ආණ්ඩු පක්ෂයේ මන්ත්‍රීවරු බොහෝ දෙනෙක්ගෙන් අහපු කතාව තමයි ගියවර අයවැයි මේ අයවැයි වෙනසක් නැහැ කියලා. ඇයි එහෙම කියන්න හේතුව? එහෙම කියන්න හේතුව තමයි රටේ ප්‍රශ්න ටික තාම විසඳිලා නැහැ. අපේ රටේ ලක්ෂ 7කට ආසන ප්‍රමාණයක් ඉන්නවා දැන් විදුලි බිල ගෙවා ගන්න බැරුව ලයිට් කපලා ගිහිල්ලා ගෙවල් වල. ඒ වගේම පහුගිය කාල සීමාව තුළ ඔබතුමා බොහොම පැහැදිලිව දන්නවා එක්සත් ජාතීන්ගේ සංවිධානයත් මේ පිළිබඳව අදහස දක්වලා තියෙනවා 160කට විතර වේල් දෙකක් ගන්න තරම් ලංකාවේ තත්වයක් නිර්මාණය වෙලා නැහැ. ඕක තමයි ඇත්ත කතාව. ඒ වගේම මන්ද පෝෂණයෙන් පෙළෙන දරුවෝ ප්‍රමාණය දිහා ගත්තාම පහුගිය කාල සීමාව ඇතුලේ සෑහෙන ප්‍රමාණයක් අපේ රටේ මන්ද පෝෂණයෙන් දරුවෝ පෙළෙනවා. පෝර මිටියක් ගැනීමේ හැකියාවක් අද අපේ රටේ ගොවියෙකුට නැහැ. තේ කර්මාන්තය ඉවරයි. මට දැන් ආරංචි විදියට 140කට මේ අවුරුද්ද විතරක් අමුදළු සැපයීම නැවතිලා තියෙනවා මහ බැංකුවෙන් ඉස්සර ගන්න පුළුවන්. මේ වෙනකොට තාම එළියට දාලා නැහැ. 140ක් විතර අඩු වෙලා තියෙනවා. ඉතින් ඒ නිසා මේ වගේ රටක් තමයි දැන් ඉතුරු වෙලා තියෙන්නේ. දැන් මෙතන සමහර මන්ත්‍රීවරු කතා කරා බොහොම පැහැදිලිව අපි මතක් කරන්නට ඕනේ අද පාර්ලිමේන්තුවේ මේ විවාදය කරනකොට අපේ රටේ ශ්‍රේෂ්ඨාධිකරණයේ ඉතිහාසගත වෙන තීන්දුවක් දෙනවා. ඉතිහාසගත වෙන තීන්දුවක් දෙනවා. ඒ තීන්දුව තමයි මේ ආර්ථික අර්බුදයට හේතු කාරණා වුණු තීන්දුව తీරන ගත්ත කණ්ඩායමට ශ්‍රේෂ්ඨාධිකරණයේ විසින් අද යම් තීන්දුවක් අරගෙන තියෙනවා. ජනතාවගේ මූලික අයිතිවාසිකම් කඩ වුණායි කියලා. දැනට ශ්‍රේෂ්ඨාධිකරණයේ අද තීන්දුවක් අරගෙන තියෙනවා. මේ අපි නෙමෙයි කියන්නේ දැන් පෞගිය කාල සීමාව තුළ අපි ආණ්ඩුවෙන් ඉල්ලුවන්නේ මේ ආර්ථික අර්බුදයට වගකීම යුතු අයට අපි නිසි දඬුවමක් දෙමු කියලා ආණ්ඩුවෙන් කීපාරක් ඉල්ලුවද? දඬුවමක් දුන්නද? ඉතින් ශ්‍රේෂ්ඨාධිකරණයේ තීන්දුව තද මෙතන සමහර ආණ්ඩු පක්ෂ මන්ත්‍රීවරු ඇවිල්ලා විවේචනය කරනවා. ලැජ්ජයි අහගෙන ඉන්න. ලැජ්ජයි අහගෙන ඉන්න. ඒ නිසා ශ්‍රේෂ්ඨාධිකරණයේ තීන්දුවට අපි ගරු කරනවා. ශ්‍රේෂ්ඨාධිකරණයේ තීන්දුවට වඩා ජනතාවගේ හදවත දන්නවා මේ ප්‍රශ්නෙට කවුද වගකීම යුත්තේ කියලා. වැඩ බද්ද අඩු කරනකොට කාගෙන්වත් විමසීමක් කරන්නේ නැතුව එක දවසින් රසායනික පොර මේ රටේ නවත්තන්න යනකොට මුදල් අච්චු ගහනකොට IMF එකට යන්න කියද්දී IMF එකට නොයා සිටීම තුළ ඇති වුණු තත්ත්වය පිළිබඳව මේ සියලු මන්ත්‍රීවරුන්ගේ හෘද සාක්ෂිය දන්නවා. ඒ නිසා ශ්‍රේෂ්ඨාධිකරණයට ගරු කරපු ආණ්ඩු පක්ෂයේ මන්ත්‍රීවරුන්ටත් මගේ ස්තුතිය මේ වෙලාවේ පිරිනමන්නට ඕනේ. විවේචනය කරපු මන්ත්‍රීවරුන්ට ඒ ගෞරවය කිසිසේත්ම ලැබෙන්නේ නැහැ. ඒ නිසා දැන් අපිට තාම ජාත්‍යන්තර මූල්‍ය අරමුදලේ දෙවෙනි අදියර අපිට තාම ලැබිලා නැහැ. දැන් අපි 100ට පහුගිය කාල සීමාව තුළ කිව්වා 138යි 40යි IMF එකේ කොන්දේසි අපි ඉටු කරලා තියෙනවා. දැන් මූලික වශයෙන්ම මොකද්ද කියන්නේ?
ඔබතුමා තා විනාඩි දෙකක් කාලයක් ඉතුරු
තියෙනවා. රජයේ ආයතන ප්‍රතිව්‍යුහගත කිරීම, මහ බැංකුවේ ස්වාධීනත්වය, ශක්තිමත් සමාජ ආරක්ෂණ ජාලයක්. දැන් අස්වැසුම ගත්තාම තමුන්නාසල හෘද සාක්ෂියට එකගව සතුරු වෙනවද? ගමේ නිසි මිනිස්සුන්ට ඒක ලැබුණාද? කවුද නිර්ණායක හැදුවේ? අද අස්වැසුම පිළිබඳ ආණ්ඩු පක්ෂයේ මන්ත්‍රී වුණට සතුරු වෙන්න පුළුවන්ද? බෑ. ශක්තිමත් සමාජ ආරක්ෂණ ජාලයක් නිර්මාණය වෙලා නැහැ. මොකද රට අරාජිකයි. ඒ නිසා ඒවා පිළිබඳව අද ආණ්ඩු පක්ෂ මන්ත්‍රීවරු කතා කරන්නේ නැහැ. ගමට යන්න බෑ. ඔක තමයි ඇත්ත කතාව. ඒ නිසා දූෂණයේ අවම කිරීම. දැන් දූෂණයේ අවම කිරීමක් සිද්ධ වෙලා දිනවද? ඊයේ පෙරේද පරිසර අධිකාරියේ සභාපතිත් රුපියල් කෝටියක් අල්ලස් ගන්න ගිහිල්ලා අහු වෙලා ගියා. කිසිම ආයෝජකයෙක් අද ඇයි රටට එන්නේ නැත්තේ? ආයතන කීයකට අද පගා හැටියට සල්ලි දෙන්න සිද්ධ වෙලා තියෙනවද? මේව නවත්තන්නට ආණ්ඩුවේ වැඩ පිළිවෙලක් තියෙනවද? ඒ නිසා දැන් ඔබතුමා හොඳටම දන්නවා දැන් සීනි වලට මේ ආණ්ඩුව හරි ජනප්‍රියයි. දැන් මෙට්‍රික් ටොන් 8000ක් ගේනවා ඔන්න මෙන්න බද්ද වෙනස් කරන්න කලින්. කවුද ගේන්නේ? මේවට විරුද්ධව රටේ නීතිය ක්‍රියාත්මක වුණාද? මේවට විරුද්ධව පහුගිය කාල සීමාව තුළ මුදල් රාජ්‍ය අමතුමා ඇවිල්ලා මේව අය කරගන්න කටයුතු කරනවායි කියලා කිව්වට මේවා කෙරුණාද? මේවා කෙරුණේ නැහැ. ඒ නිසා බොහොම පැහැදිලිව වංචාව දූෂණයට ආසිය වැඩි වෙලා තියෙනවා. ඒ නිසා මේ අයවැය බොහොම පැහැදිලිව පුද්ගලීකරණය සහ ණය ගැනීම විකිණීම පමණයි මේ අයවැය තුළ අපි විශේෂයෙන්ම දකින්නේ. ඊට එහා කාරණාවක් අපි දකින්නේ නැහැ. ණය ලබා ගැනීමේ සීමාව කෝටි 3,40,000ක් දක්වා තව වැඩි කරලා තියෙනවා. ඒ නිසා ආණ්ඩුව ඇතුළේ ආණ්ඩු ගණනාවක් තියෙනවා. හැබැයි අපි බොහොම පැහැදිලිව කියන්නට ඕනේ මේ වෙලාවේ යම් නිශ්චිත වැඩපිළිවෙලකට රටට ආදරය කරන සියලු දෙනාට එකට එකතු වීම සඳහා එකට එකතු වීම මම හිතනවා බොහොම වැදගත් කාරණාවක් කියලා. එහෙම නැත්නම් අපි අපේක්ෂා කරන ඉලක්ක කරා අපිට යන්නට පුළුවන්කමක් නැති වෙයි. ඉතින් ඒ නිසා දැන් කෝප් කමිටුව වෙලා තියෙන දේ බලන්න මුලාසන අරුණ මන්ත්‍රීතුමනි. දැන් දින නියමයක් නොමැතුව කෝප් කමිටුව
මන්ත්‍රීවරයා
කැඳවන්නේ නැහැ.
6:10ට සභාවකට අවසන් කරන්න ඕනේ.
ඔව් මම අවසන් කරන්නම්. ඒ නිසා කතා කරන්න දේවල් ගොඩක් තියෙනවා. මම සතුරු වෙනවා අවසාන වශයෙන් නිෂ්පාදන ආර්ථිකය ගැන සියලු දෙනා කතා කරා. 70 කාලේ සිරිමාව මැතිණිය කාලේ ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයේ ආර්ථික ක්‍රමවේදය ගැන තමයි අද සියලු දෙනා කතා කරන්නේ. ඉතින් ඒ නිසා ඒ ආර්ථික ක්‍රමවේදයට අනුගත වෙන්න සියලු දෙනාටම අද නුවණ පෑදීම පිළිබඳවත් අපි බොහොම සතුටු වෙනවා. ඉතින් ඒ නිසා කතා කරන්න ගොඩක් දේවල් තියෙනවා. නමුත් මේ මන්ත්‍රීවරුන්ට ලැබෙන වේලාව පිළිබඳ ප්‍රශ්නයක් තියෙනවා. ඔබතුමාගෙන් ඒක සඳහා විශේෂ අවධානයක් යොමු කරනවා. මොකද මේ විනාඩි 20 වෙන් කරලා තියෙන ඇමතිවරු ඇවිල්ලා විනාඩි 40 කතා කරලා යනවා. අපිට තමයි වේලාව නැති වෙන්නේ. ඉතින් ඒ නිසා මම මීට වඩා දීර්ඝ වශයෙන් කතා කරන්නේ නැහැ. ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයේ කවදාවත් යල්පැනගිය දේශපාලන මතවාදවල ඉඳලා
නැහැ.
නව්‍යකරණය විය යුතු තැන්වල අපි නව්‍යකරණය වෙලා තියෙනවා. ඒ නිසා 10,000ක් රජයේ සේවකයාට දුන්නට අනික් පැත්තෙන් රුපියල් කීයක් බිලියන 1000කට වැඩි ප්‍රමාණයක් බිලියන 133ක් ගන්නකොට මේ ආණ්ඩුව තමන්ගේ සාක්කුවට නොදෙනි ජනතාවගෙන් ගන්නවා. ඒක ඒ රිදෙන්නේ 154ක් ඉන්න සමස්ත ජනතාවටම කියන කාරණාව මේ අවස්ථාවේ මතක් කරමින් කාලය ලබා දීම පිණිස ස්තුතිවන්ත වෙමින් මනාව දෙනවා.
ස්තුතියි. මිලකට ගරු සීතාරම්පොළ අමාත්‍යමේ ඔබතුමේ විනාඩි 7ක් කාලයක් ලැබේ.
ස්තුතිවන්ත වෙනවා. 24 අයවැයේ විවාදයට සහභාගී වෙන්නට අවස්ථාව ලබා දීම පිළිබඳව ඉතා දීර්ඝ වශයෙන් මෙහි තියෙන ಗುಣ අගුණ පිළිබඳව දවස පුරා කතා කරලා දවස අවසාන වෙන මොහොතේ මා උදක්ම කැමති මගේ කතාව යම් කිසි කාරණා දෙකකට පමණක් සීමා කරන්නට. එනම් මේ අයවැය තුලදී අධ්‍යාපනය හා සංස්කෘතිය කියන අංශ දෙක ඔස්සේ කුමන විදිහේ ධනාත්මක දේවල් ඉදිරිපත් කරලා තියෙනවද කියන එක, අධ්‍යාපනය ගැන කතිකාවක් ගොඩනැගෙන ඕනෑම මොහොතකදී අපේ අවධානය යොමු වෙන්නේ විශ්වවිද්‍යාල අධ්‍යාපනයත් පාසල් අධ්‍යාපනයත් යන කාරණා දෙකට. රටක පැවැත්ම උදෙසා විද්‍යාර්ථියන් බිහි කිරීම සාහිත්‍යකාරයන් බිහි කිරීම අත්‍යවශ්‍ය බව සැබෑයි. හැබැයි රටක ආර්ථිකයේ ප්‍රගමණය සඳහා ආර්ථිකයේ පැවැත්ම සඳහා ආර්ථිකයේ කොදුනාරටිය බවට පත්වෙන වෘත්තිකයන් බිහි කිරීම, එහෙම නැත්නම් කුසලතා පිරිසක් බිහි කිරීම, දැනුම හා ආකල්ප පමණකට සීමා නොවුණු ශිෂ්‍ය ශිෂ්‍යාවන් පිරිසක් බිහි කිරීම ඉතාමත් වැදගත් වෙනවා. එනිසා වෘත්තීය අධ්‍යාපනය කෙරෙහි මෙවර අයවැයේ යොමු කරලා තියෙන අවධානය පිළිබඳ මා සන්තෝෂ වෙන අතරේ පිළිබඳ ජනාධිපතිතුමාට මගේ ස්තුතිය පිරිනමනවා. මේ අයවැය යෝජනාවේ වඩාත්ම ගෞරවයට හා අවධානයට මා යොමු කරන්නේ කොටසයි මේ මගේ කතාව තුළදී. රටක් තුළ නිර්මාණය වෙන රැකියා අවස්ථා විතරක් නෙමෙයි, ලෝකයේ තුළ නිර්මාණය වෙන රැකියා අවස්ථාවන් පිළිබඳව පෙර දැනුමක් ඇතිව ඒ රැකියා අවස්ථාවන්ට ගැළපෙන වෘත්තිකයන් බිහි කරන්නට, රටේ අධ්‍යාපන ක්‍රමය සකස් කරන්නට පුළුවන් නම් ඒක තමයි රටක ආර්ථික සංවර්ධනය සඳහා වඩාත්ම අධ්‍යාපනයේ ඵල ප්‍රයෝජන ගන්න පුළුවන් ක්‍රමවේදය. ඉතාමත් දක්ෂ අධ්‍යාපන අමාත්‍යවරයෙක් යටතේ ජනාධිපතිතුමන්ට මේ කාර්යය ඉෂ්ට කරගන්නට අපහසු නොවන බව අපි සියලු දෙනාම දන්නවා. එනිසා මෙවර අයවැයේදී ඒ යල්පැන ගිය විෂය නිර්දේශ මාලාවන් වෙනස්කොට වෘත්ති අධ්‍යාපනයේ නවලෝකයට ගැළපෙන විදිහට වෙනස් කරන්නට අවශ්‍ය වන බොහෝ දේවල් සැලසුම් කරලා තියෙනවා. ඒ අතුරින් වඩාත්ම අවධානයට යොමු වෙන්නේ ජාතික උසස් අධ්‍යාපන කොමිසම තුළට වෘත්ති අධ්‍යාපන නියාමනය ඇතුළත් කිරීම හා යෝජිත නිපුණතා කොමිසම සාධනීය ලෙස අපිට සලකන්නට පුළුවන්. ඒ වගේම තමයි ඒ විෂය නිර්දේශයන් සියල්ල නිපුණතා කොමිසමක් මගින් වෘත්ති අධ්‍යාපනයේ නියාමනයේදී ප්‍රයෝජනයට ගන්නට වෙනම නිපුණතා කොමිසමක් ඇති කිරීම ජනාධිපතිතුමා යෝජනා කරලා තියෙනවා. ඒ විතරක් නෙමෙයි, තාක්ෂණය හා සම්බන්ධ විෂය මාලාවන්ට ප්‍රමුඛතාවය දීලා තාක්ෂණය හා සබඳුණු විශ්වවිද්‍යාල ඇති කිරීමට එතුමා මේ අරන් තියෙන ප්‍රයත්නයේ මේ අයවැය තුළදී මා හිතන්නේ රටේ ඉදිරියේදී ආර්ථිකය ශක්තිමත් කරන්න අයවැයකින් ප්‍රධාන වශයෙන් බලාපොරොත්තු වෙන අයකිරීම අයගැනීම් පිළිබඳව සංවිධානාත්මක සැලැස්මක් හදන්නට රාජ්‍ය නිලධාරීන්ට පහසුවක් සැලසේවි. අධ්‍යාපනය තුළින් ඉදිරියට යන සියලු දෙනාම විද්‍යාර්ථියන් බවට පත්වුණොත් රටක ආර්ථික එක තැනක නතර වෙනවා. අන්නේ එක තැනක නතර නොවි ආර්ථික ඉදිරියට ගෙනියන්නට වෘත්ති අධ්‍යාපනයට ප්‍රමුඛතාවයක් දීලා මේ අයවැය යෝජනා කිරීම මං හිතන්නේ දුරදක්නා නුවණින් කටයුතු කිරීමක් සේසලකන්නට පුළුවන්. ඒ වගේම නවීන තාක්ෂණ ශේෂ්ත්‍රයේ තිබෙන අලුත්වීම් නවතාවයන් දරුවන්ට ලබා දෙන්නට දරුවන්ට ලබා දීමේ අවස්ථාව සලසන්නට මේ ක්‍රමවේදය තුළදී පාලකයන් මෙන්ම රාජ්‍ය සේවකයන් සැලසුම් සැදිය යුතුයි. ඒ පිළිබඳ බොහෝ කටයුතු අධ්‍යාපන අමාත්‍යාංශය මේ වෙනකොටත් සිද්ධ කරලා තියෙනවා. වෘත්ති අධ්‍යාපනය හා සමදිය කටයුතු ඉදිරියට ගෙනියන්නට මේ අයවැය තුළින් ඉතාමත් ශක්තිමත් පදනමක් ඇති කරලා තියෙනවා. දරුවන්ට ශිෂ්‍යත්වයක් ප්‍රදානය කරලා වෘත්ති අධ්‍යාපනයට ආකර්ෂණය කරගන්න 2022 වර්ෂයේදී ආරම්භ කරපු මේ වැඩපිළිවෙල ඉදිරියට ගෙනියන්න මිලියන 700ක මුදලක් වෙනම වෙන් කරලා තියෙන ප්‍රතිපාදනයක් හැටියට මා හිතනවා ඒ ඉතාමත් ධනාත්මක සලකුණක් කියලා මේ අධ්‍යාපන ශේෂ්ත්‍රයේ ඉදිරියට. මේ විතරක් නෙමෙයි, තාක්ෂණික අධ්‍යාපනය පුළුල් කිරීමේදී න්‍යායික අධ්‍යාපනය වගේම ප්‍රායෝගික අධ්‍යාපනයට මුල් තැන දීලා ප්‍රායෝගික අධ්‍යාපන කටයුතු සඳහා වෙනම මුදලක් වෙන් කිරීමක් දක්නට ලැබෙනවා. ඒ වගේම පෞද්ගලික අංශය ශක්තිමත් කරමින් අධ්‍යාපන ශේෂ්ත්‍රයේ පුළුල්තාවයක් ඇති කරන්නට මේ අයවැයෙන් යෝජනා කරලා තිබීම ඉතාමත් වැදගත් කොට මා සලකනවා. නේපාලය, මැලේසියාව, බංගලාදේශය වැනි රටවල් තමන්ගේ රටවල් අධ්‍යාපන කේන්ද්‍රස්ථාන බවට පත් කළා. විදේශ ශිෂ්‍ය ශිෂ්‍යාවන් තමන්ගේ රටට ආකර්ෂණය කරගෙන රට තුළ ධනාත්මක ආර්ථිකයක් ගොඩනගලා තියෙනවා. රට තුළ පෞද්ගලික අධ්‍යාපනයේ දොර විවර වෙනවා නම් ඒ රාජ්‍ය අංශයේ විශ්වවිද්‍යාල ශක්තිමත් කිරීමට බාධාවක් නොවිය යුතුයි. ඒ වගේම තමයි එහිදී රට තුළ තියෙන දරුවන්ගේ මුදල් හුවමාරුවට වඩා විදේශ ශිෂ්‍ය ශිෂ්‍යාවන් රට තුළ ආකර්ෂණය
කරගන්න.
ඒ නිසා මා හිතනවා ඒ සැලසුම් සියල්ල මේ අයවැයත් සමග ඉදිරියට ගෙන යාමේදී අපිට අධ්‍යාපනය රට තුළ ප්‍රමුඛ ආර්ථිකමය ශක්තිමත් පදනමක් වෙවට පත් කරගන්නට පුළුවන්. තව විනාඩි කීයක් තියෙනවද?
විනාඩි දෙකයි.
හොඳයි. අධ්‍යාපනය පිළිබඳ ධනාත්මක කතාවත් සමග මගේ අවධානය මා යොමු කරනවා. රටේ තේරවාදී බෞද්ධ දහමේ පැවැත්ම සහ ප්‍රගමණය වෙනුවෙන් මේ අයවැය යෝජනාවල සඳහන් වෙලා තියෙන කරුණු පිළිබඳව සියලු ආගම්වලට සලකමින් සියලු ආගම්වල ප්‍රවර්ධනයට ගරු කරන රටක් විදිහට මේ රටේ සදාචාරාත්මක ප්‍රවර්ධනයටත් ඉතිහාසයේ සංස්කෘතික ප්‍රගමණයටත් රටේ නිපුණතාවයන් දක්ෂතාවයන් දියුණු කරන්නටත් තේරවාදී බුදුදහම කරපු ඒ මෙහෙයට ගරු කරමින් සංස්කෘතික ඵලදායිතාව උදෙසා මහා විහාර විශ්වවිද්‍යාලය, අනුරාධපුර ජාත්‍යන්තර බෞද්ධ පුස්තකාලය හා මහනුවර බෞද්ධ ශිෂ්ටාචාර කෞ කෞතුකාගාරයේ ගොඩනැගීම හා සංවර්ධනය උදෙසා අයවැයෙන් වෙනම වූ ප්‍රතිපාදන වෙන් කිරීම තේරවාදී බුදුදහමේ ප්‍රවර්ධනය හා සුරක්ෂාවට වගේම ලෝකයේ නන්දසින් බෞද්ධ දහම දර්ශනය ඉගෙනීමට ලක් කරන ඒ පිළිබඳ දර්ශනය පිළිබඳ අධ්‍යයනය කරන ශිෂ්‍ය ශිෂ්‍යාවන්ට මේ රට තුරදී ඒ සඳහා අවශ්‍ය වෙන අධ්‍යාපනික මෙවලම් ලබා ගැනීමට මේ සියලු සංවර්ධන කටයුතු ඉවහල් වෙනවා. එනිසා මේ රට මේ ආසියානු කලාපයේ අධ්‍යාපන කේන්ද්‍රස්ථානයක් බවට පත් කරමින් රට තුල වූ අධ්‍යාපනය සංවර්ධනය කරනවත් සමගම ලෝකයේ ගෝලීය අධ්‍යාපනයේ ආකර්ෂණයට ලක් වන ස්ථානයක් බවට පත් කරන්නත් තේරවාදී බුදුදහමේ පැවැත්ම හා සංස්කෘතික දායාදයන් ලෙසම සැකගනිමින් ලෝකයට ඒ දායාදයන් රැගෙන යන්නට පුළුවන් උප්‍රවර්ධන කටයුත්තක් සඳහා ඉදිරි වර්ෂය යොදා ගන්නට මේ අයවැයෙන් වෙන වූ ප්‍රතිපාදන ඉවහල් වේවායි කාර්යනා කරමින් මානිහඬ වෙනවා. ස්තුතියි.
බොහොම ස්තුතියි. අද දින න්‍යාය පත්‍රයේ විෂයාංක 1 සහ සභාව කල්පපෙම ගරු සභානායකතුමා
අරු මුලාසනුණ්ඩ මන්ත්‍රීතුමනි, මෙම ගරු සභාව හෙට දින එනම් 2023/11/18 වන දින පූර්ව භාග 9:30 දක්වා කල් තැබිය යුතුය.
ඒ අනුව සභාව 2023/11/18 වන දින එනම් හෙට දින පෙරවරු 9:30 දක්වා කල් තබනු ලැබේ. සභාව කල් තබන අවස්ථාවේ යෝජනාව ගරු තවරාජා කලෙයි අර්සන් මන්ත්‍රීතුමා, ඔබතුමාට විනාඩි 7ක කාලයක් ලැබෙනවා.
தலைமை தாங்கும் கௌரவ உறுப்பினர் அவர்களே, ஒத்திவைப்பு வேளை பிரேரணை யுத்த சூழலில் பலபந்தமாக கைப்பற்றிய தொட்டாசுருங்கி நெற்செய்கை காணியினை உரியவர்களுக்கு பெற்றுக் கொடுத்தல், அம்பாறை மாவட்டத்தில் சம்மாந்துறை பிரதேச செயல பிரிவின் நிர்வாக எல்லைக்கு உட்பட்ட மல்வத்தை 2 கிராம சேவையாளர் பிரிவில் அமைந்துள்ள தொட்டாசுருங்கி கண்டத்தில் உள்ள 164 ஏக்கர் நெற்செய்கை காணியினை யுத்த சூழல் காலகட்டத்தில் பலபந்தமாக கைப்பற்றிய பெரும்பான்மை சமூகத்தினிடம் இருந்து இன்று வரைக்கும் அக்காணியை உரியவர்களுக்கு வழங்காது அத்துமீறி தொடர்ந்தும் பயிற்சியை நடவடிக்கைகளில் ஈடுபட்டு வருகின்றனர். இச்செயற்பாட்டை நிறுத்தி தடைகளை நீக்கி உரிய மக்களுக்கு இக்காணிகளை வழங்குவதற்கு நடவடிக்கை மேற்கொள்ளப்பட வேண்டும். மேற்படி விடயம் தொடர்பாக 1983 காணி அத்துமீறி பிடித்தவர்களுக்கும் எதிராக நீதிமன்றத்தில் வழக்கு தாக்கல் செய்யப்பட்டிருந்தது. இது தொடர்பாக காணி சொந்தக்காரர்களுக்கு காணியினை மீள வழங்குமாறு நீதிமன்றத்தில் தீர்ப்பு வழங்கப்பட்டது. எனினும் இக்காலகட்டத்தில் நிலவிய போர் சூழல் காரணமாக இப்பகுதி மக்கள் 90 காலகட்டத்தில் இடம்பெயர்ந்து அகதி முகாம்களில் வாழ்ந்ததன் காரணமாக அந்த தீர்ப்பினை அமல்படுத்த முடியாமல் போய்விட்டது. இருந்தும் இதன் பின்னர் இக்காணி தொடர்பாக LLRC கற்றுக்கொண்ட பாடங்கள் மற்றும் நல்லிணக்க ஆணைக்குழு மூலம் 2015/8/27 தேதி விசாரணை நடைபெற்றது. அதன் பின் 2016/11/4 தேதி அம்பாறை மாவட்ட செயலகத்திலே இடம்பெற்ற கலந்துரையாடலின் காணி உத்தரவு பத்திரம் உடையவர்களுக்கு காணியை மீள வழங்குவதென உறுதியளிக்கப்பட்டது. எனவே பாதிக்கப்பட்டவர்களுக்கு சொந்தமான காணியினை வழங்குவதற்கு அனைத்து செயற்பாடுகளும் நிறைவு பெற்ற நிலையில் இன்று வரைக்கும் இம்மக்களின் காணியினை கொடுப்பதற்கு இக்காணிகளை கைப்பற்றியவர்களுக்கும் சில அரசியல்வாதிகளும் மறுதளித்த வண்ணமாகவே இருக்கின்றனர். அம்பாறை மாவட்டத்தின் சம்மாந்துறை பிரதேச செயலக பிரிவுக்குட்பட்ட மல்வத்தை 2 கிராம சேவையாளர் பிரிவில் அமைந்துள்ள தொட்டாசுருங்கி கண்டத்தில் காணப்படும் 164 ஏக்கர் நெற்செய்கை காணியினை உரிய மக்களுக்கு தடையின்றி வழங்குவதற்கு இப்பிரேரணையை நான் முன்மொழிகின்றேன். தலைமை தாங்கும் கௌரவ தலைவர் அவர்களே, இந்த தொட்டாசுருங்கி வட்டை என்பது கல்லோயா குடியேற்றத்திலே வழங்கப்பட்ட காணியாகும். அங்குள்ள மக்களுக்கு அவ்வாறு வழங்கப்பட்டதன் பிற்பாடு புத்தங்களை என்று சொல்லப்படுகின்ற இடத்திலே இருந்த பிக்குவும் இராணுவத்திலுமாக இணைந்து இந்த மக்களை திட்டமிட்டு குடியெழுப்பியிருந்தனர். இந்த குடியெழுப்பியதன் பிற்பாடு அவர்கள் பல தடவைகள் இந்த இடங்களை தங்களுக்கு தர வேண்டும் என்று கூறியும் இதுவரைக்கும் எந்தவிதமான நடவடிக்கையும் எடுக்கப்படவில்லை. இங்கு குறிப்பிட்டதைப் போன்று 2016 11 மாதம் நடைபெற்ற அந்த கூட்டத்திலே நானும் கலந்திருந்தேன். அப்பொழுது மாவட்ட செயலாளராக துசித பனியசூரிய என்கின்ற மாவட்ட செயலாளரும் இருந்திருந்தார். நாங்கள் அங்கு விசாரணைகளை செய்தோம். அந்த பாதிக்கப்பட்ட தமிழ் விவசாயிகளிடம் பூரணமான உத்தரவு பத்திரம் இருந்தது, ஏனையவரிடம் எதுவுமே இருக்கவில்லை. அவ்வாறான சந்தர்ப்பத்தில் மாவட்ட செயலாளரால் ஒரு முடிவெடுக்கப்பட்டது, அந்த காணியற்று இதுவரைக்கும் வழங்கப்படாமல் இருக்கின்ற அந்த தமிழர்களுக்கு காணிகள் வழங்கப்பட வேண்டும் என்ற ஒரு முடிவுக்கு வந்தார்கள். ஆனால் இதுவரைக்கும் அந்த நடைமுறை சாத்தியப்படாததாகவே இருந்து கொண்டிருக்கின்றது. தொடர்ச்சியாக அந்த மக்கள் அந்த இடங்களுக்கு சென்று தங்களுடைய பயிர் நடவடிக்கைகளை மேற்கொள்ள வேண்டும் என்ற ஆதங்கத்தோடு இருக்கின்றார்கள். எனவே இந்த உயரிய சபை அவர்களுக்கு ஒரு நியாயத்தை பெற்றுக் கொடுக்க வேண்டும் என்ற அடிப்படையில் இந்த பிரேரணையை இந்த சபையிலே நான் முன்மொழிகின்றேன்.
போமேஸ்ரீ கரு மந்துமணி யோஜனா விசிதகிரீம கரு வினோதலிங்கம் மந்தும வினாடி பகாக் காலைய கிளம்பினோம்.
கௌரவ பாராளுமன்ற உறுப்பினர் கலியரசன் அவர்களினால் கொண்டுவரப்பட்ட இந்த சபை ஒத்திவளிப்பு பிரேரணையை ஆதரித்தவனாக சமாந்திரை பிரதேச செயலக பிரிவிலே இந்த மல்வத்தை கிராம சேவையாளர் பிரிவிலே தொட்டாச்சுருங்கி கண்டத்திலே 164 குடும்பங்கள் காணியற்ற நிலையிலே காணி பறை கொடுத்த நிலையிலே பெரும்பான்மை சகோதர சிங்கள மக்களினால் காணி கபளீகரம் செய்யப்பட்டு இதுவரைக்கும் அந்த காணி அந்த உரிமையாளர்களுக்கு வழங்கி வைக்கப்பட முடியாத ஒரு நிலையிலே இந்த பிரேரணை கொண்டுவரப்பட்டிருக்கின்றது. வடகிழக்கு கிழக்கு பிரதேசங்களிலே காலங்காலமாக இந்த யுத்தத்தை காரணம் காட்டி தமிழ் மக்களினுடைய காணிகள் தொடர்ச்சியாக பறிபோய்க் கொண்டிருக்கின்ற ஒரு நிலைமைதான் என்று அவதானிக்கக்கூடியதாக இருக்கின்றது. காலங்காலமாக நாங்கள் இந்த பாராளுமன்றத்திலேயும் அல்லது நீதிமன்றங்கள் ஊடாகவும் அல்லது மாவட்ட செயலகங்கள் ஊடாகவும் சட்ட ரீதியாக எத்தனை நடவடிக்கைகள் எடுத்தாலும் கூட இந்த காணி பிணக்குகளுக்கு இற்றை வரைக்கும் ஒரு தீர்வு கிடைக்காத ஒரு நிலைமை இருந்து கொண்டிருக்கின்றது. ஒருபுறம் பாதுகாப்பு தரப்பினர் போலீசார் ஒவ்வொரு படையினரும் விமானப்படையினராயிருக்கலாம் அல்லது கடற்படையினராயிருக்கலாம் வடகிழக்கிலே எங்களுடைய பூர்வீக நிலங்களை தமிழ் மக்களினுடைய பூர்வீக நிலங்களை கபளீகரம் செய்து முகாம் அமைத்துக் கொண்டிருக்கின்றார்கள் ஒருபுறம். அதைவிட சிங்கள பெரும்பான்மை இனத்தவர்கள் எங்களுடைய பூர்வீக காணிகளை கபளீகரம் செய்து கொண்டிருக்கின்றார்கள். ஒட்டுமொத்தமாக காணி பிடிக்கின்ற ஒரு அரசாங்கமாகத்தான் ஒரு பேரினவாத ஆட்சியைத்தான் நாங்கள் இங்கே காணக்கூடியதாக இருக்கின்றது. அண்மையிலே கூட முல்லைத்தீவு மாவட்டம் கொக்குத்தொடுவாய் பிரதேசத்திலே புலிவாய்ந்தகல் 15 கட்டை பிரதேசத்திலே புலிவாய்ந்தகல் என்னும் கிராமத்திலே அங்கே கடற்கரை பிரதேசம் 15 மேற்பட்ட சிங்கள கடற்தொழிலாளர்களினால் அங்கே ஆக்கிரமிப்பு செய்யப்பட்டிருக்கின்றது. அதை தடுப்பதற்கு கடற்தொழில் திணைக்களமோ அல்லது பிரதேச செயலகமோ நடவடிக்கை எடுத்தாலும் கூட அங்கே பெரும்பான்மை இனமென்ற அந்த மமதையிலே அவர்கள் பௌத்த பிக்குகள் அல்லது பாதுகாப்பு தரப்பினர் அல்லது போலீசாரனுடைய ஆதரவோடு அந்த காணிகளை கடற்கரை காணிகளை கபளீகரம் செய்து அங்கே ஆட்சியை தக்க வைக்கின்ற ஒரு நிலைமை இருந்து கொண்டிருக்கின்றது. இது உடனடியாக மாற்றப்பட வேண்டும். தொடர்ச்சியாக எமது மக்களினுடைய காணிகளை அரசாங்கம் ஒருபுறம் பாதுகாப்பு தரப்பினர் ஒருபுறம் சிங்களவர்கள் சிங்கள பெரும்பான்மை இனத்தினர்கள் ஒருபுறமாக அடாத்தாக கவலீகரம் செய்கின்ற இந்த நிலைப்பாட்டிலிருந்து அவர்கள் மாற வேண்டும். நாங்கள் நிரந்தரமாக நிலையான ஒரு சமாதானத்தை இந்த இலங்கை நாட்டிலே எல்லா இனத்தவர்களும் இணைந்து வாழ வேண்டுமாக இருந்தால் இவை உடனடியாக நிறுத்தப்பட வேண்டும். இல்லையே நிரந்தர ஒரு சமாதானம் என்பது அது ஒரு வெட்டாக்கனியாகவே இருக்கும் என்பது இந்த நேரத்திலே கூறிக்கொண்டு, அதேபோல் இங்கே குழந்தையையும் கிள்ளி தொட்டிலையும் ஆட்டுவது போன்ற ஒரு நடவடிக்கையிலே அரசாங்கம் ஈடுபடுவதாகத்தான் நாங்கள் காண்கின்றோம். அரசாங்கம் கெட்ட நிலைப்பாட்டை நிறுத்தி நியாயப்பாடை சட்ட ரீதியான நீதிமன்ற உத்தரவுகளை மதிக்கின்ற ஒரு நிலைப்பாட்டை எடுத்தால் இந்த பிரச்சனைகளுக்கு தீர்வு காண முடியுமே தவிர, இல்லாவிட்டால் இந்த பிரச்சனை நீடித்துக் கொண்டுதான் இருக்கும் என்பதையும் இங்கே கூறிக்கொள்ள
விரும்புகின்றேன். மீனகாரு கஜேந்திரன் குமார் மந்தி ஹய கலபினம்
அவைக்கு தலைமை தாங்குகின்ற கௌரவ தலைவர் அவர்களே, தற்பொழுது கௌரவ பாராளுமன்ற உறுப்பினர், அம்பாறை மாவட்ட பாராளுமன்ற உறுப்பினர் கௌரவ தவராசா கலையரசன் அவர்கள் கொண்டு வந்திருக்கின்ற ஒத்திவைப்பு வேலை பிரேரணை மீது உரையாற்றுவதற்கு எனக்கு வாய்ப்பளிக்கப்பட்டமைக்கு நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். அம்பாறை மாவட்டத்திலே தமிழ் மக்கள் பல தசாப்தங்களாக மிக மோசமான இன அழிப்பு நடவடிக்கைகளுக்கு உள்ளாக்கப்பட்டு அவர்கள் சொந்த அவர்களுடைய வாழ்விடங்களிலிருந்து வெளியேற்றப்பட்டு பல ஆயிரக்கணக்கானவர்கள் தங்களுடைய வயல் நிலங்களையும் வாழ்விடங்களையும் இழந்திருக்கின்றார்கள். யுத்தம் முடிந்து 14 வருடங்களாகியும் அவர்களுக்கு அந்த இடங்கள் மீளவும் வழங்கப்படவில்லை. இத்தகைய ஒரு சூழலிலே இங்கே குறிப்பாக அம்பாறை மாவட்டத்தில் சம்மாந்துறை பிரதேச செயலர் பிரிவிலே மல்வத்தை 2 கிராம சேவையாளர் பிரிவில் இருக்கக்கூடிய தொட்டால் சுருங்கி கண்டம் என்று சொல்லப்படுகின்ற இடத்தில் இருந்த நெற்செய்கை காணிகள், தமிழ் மக்களுக்கு சொந்தமான நெற்செய்கை காணிகள் 83 வரைக்கும் அவர்களுக்கு அனுமதி பத்திரம் வழங்கப்பட்டு பெர்மிட்ஸ் வழங்கப்பட்டு அவர்கள் அந்த இடத்திலே குடியிருந்து நெல் விவசாய நடவடிக்கைகளிலே ஈடுபட்டு வந்திருந்தார்கள். 83 JR ஜெயவர்த்தன அரசாங்கத்தினால் தமிழர்கள் மீது கட்டவிழ்த்து விடப்பட்ட கலவரம் என்ற போர்வையிலே நடைபெற்ற இனப்படுகொலை செயல்பாடுகளின் பொழுது இந்த கிராமத்திலும் பெருமளவான வன்முறைகள் கட்டவிழ்த்து விடப்பட்ட நிலைமையிலே மக்கள் அங்கிருந்து பலவந்தமாக வெளியேற்றப்பட்டார்கள். பௌத்த பிக்கு ஒருவருடைய தலைமையில் ஊர்காவல் படையினர், சிங்கள ஊர்காவல் படையினர் கூட்டாக இணைந்து இந்த தொட்டால் சுருங்கி கண்டம் என்ற இடத்தில் இருந்த தமிழர்களை விரட்டி அடித்துவிட்டு அந்த இடத்திலே அந்த காணிகளை பெரும்பான்மையினை சிங்களவர்கள் கைப்பற்றிக் கொண்டார்கள். அதற்கு பிற்பாடு இந்த மக்கள் இடம்பெயர்ந்து போர் முடிகின்ற காலங்கள் வரைக்கும் அவர்கள் அங்கே திரும்ப முடியாத நிலைமை இருந்து கொண்டிருந்தது. இடைப்பட்ட காலப்பகுதியிலே அவர்கள் வழக்குகளை போட்டு அந்த காணிகளுக்கு செல்வதற்கான அந்த உரிமைக்காக போராடுகின்ற பொழுது நீதிமன்றம் தீர்ப்பளித்திருக்கின்றது, அந்த காணிகள் அவர்களுக்கு வழங்கப்பட வேண்டும் என்று சொல்லி வந்தது. ஆனால் அந்த நீதிமன்ற தீர்ப்பு நடைமுறைப்படுத்தப்படவில்லை. அதற்கு பிற்பாடு, போருக்கு பிற்பாடு, நீங்கள் சர்வதேச சமூகத்தை ஏமாற்றுவதற்காக இந்த அரசாங்கங்கள் உருவாக்கிய LLRC என்ற ஆணைக்குழு 2015 ஆகஸ்ட் 17 அங்கே ஒரு விசாரணையை நடத்தியிருந்தது. அதற்கு பிற்பாடு 2016 நவம்பர் 4 அம்பாறை மாவட்ட கச்சேரியிலே ஒரு கூட்டம் ஒன்று நடைபெற்ற பொழுது அந்த கூட்டத்திலே இந்த காணி உறுதி அனுமதி பத்திரங்கள் எல்லாம் பரிசீலிக்கப்பட்டு அந்த அனுமதி பத்திரங்கள் அனைத்தும் தமிழர்களுடையதாக இருக்கின்றது, பெரும்பான்மையின சிங்களவர்களிடம் எதுவும் இல்லை என்ற அடிப்படையிலே அந்த காணிகளை உறுதி பத்திரங்கள் வைத்திருக்கின்றவர்களிடம் கையளிப்பது என்று அங்கே உறுதியாக உறுதிமொழி வழங்கப்பட்டிருந்தது. ஆனால் அவ்வாறு வழங்கப்பட்ட அந்த உறுதிமொழி வழங்கப்பட்ட பின்னரும் கூட அங்கிருந்து அந்த ஆக்கிரமிப்பாளர்கள் வெளியேற்றப்படவில்லை. அந்த அரசாங்க அதிபரோ அல்லது ஏனைய சிங்கள அதிகாரிகளோ காவல்துறையினரோ ராணுவத்தினரோ அந்த முயற்சிகளுக்கு ஒத்துழைக்கவில்லை. அவர்கள் அதற்கு முட்டுக்கட்டையாக இருந்து தொடர்ந்தும் அந்த ஆக்கிரமிப்பாளர்கள் அந்த மண்ணிலேயே இருந்து கொண்டிருக்கின்றார்கள். இப்படிப்பட்ட ஒரு சூழலிலே மீண்டும் தொடர்ந்து அந்த மக்கள், அந்த காணிகள் விடுவிக்கப்பட வேண்டும் என்ற அடிப்படையிலே தொடர்ந்து போராடி கொண்டிருக்கின்றார்கள். இன்று வரை அந்த மக்களுக்குரிய அந்த காணிகள் அவர்களிடம் கையளிக்கப்படவில்லை. போர் முடிந்து 14 பின்னரும் இடம்பெயர்ந்த மக்கள், பலவந்தமாக வெளியேற்றப்பட்ட மக்களுடைய காணிகள் மீளளிக்கப்படாமல் அவர்கள் இன்றும் அகதிகளாக வாழ்ந்து கொண்டிருக்கின்றார்கள். இந்த காணிகளை ஆக்கிரமித்திருக்கிற பெரும்பான்மையின சிங்கள மக்களுக்கு வேறு இடங்களில் குடியிருப்பு காணிகளும் வயல் காணிகளும் இருக்கின்றது. அதுவும் ஆய்வில் அங்கே அந்த விசாரணைகளிலே உறுதிப்படுத்தப்பட்டிருக்கின்றது. ஆனால் இந்த 164 ஏக்கருக்கு சொந்தமான தமிழ் மக்களுக்கு இந்த காணிகளை விட்டால் வேறு எங்கும் குடியிருப்பு காணிகளோ வயல் காணிகளோ இல்லை என்பதும் இந்த விசாரணைகள் ஊடாக உறுதிப்படுத்தப்பட்டிருக்கின்றது. அப்படி இருந்தும் கூட ஒரு அங்குல காணி கூட இல்லாத எங்களுடைய மக்களுக்கு அந்த காணிகள் வழங்கப்படுவதற்கான எந்த நடவடிக்கைகளும் இன்று வரை எடுக்கப்படவில்லை. இந்த சித்துவத்திலேதான் இது ஒரு சிறிய ஒரு உதாரணம் மட்டும்தான்.
அம்பாறை மாவட்டத்திலே கிட்டத்தட்ட 70-80 வீதமான தமிழ் மக்கள் இவ்வாறு நிலங்களை இழந்தவர்களாக இருக்கிறார்கள். இந்த உடனடியாக அரசாங்கம் இந்த சர்வதேச சமூகத்திற்கு நாங்கள் இனப்பிரச்சினை தீர்க்கிறோம், புதிய அரசியலமைப்பை கொண்டு வருகிறோம், நல்லிணக்கத்தை காண்கிறோம் என்று சொல்லி வார்த்தைகளில் ஏமாற்றுகின்ற நடவடிக்கைகளை நீங்கள் செய்து கொண்டிருக்கின்றீர்களே தவிர தமிழ் மக்களுடைய இருப்பை அவர்களுடைய வாழ்வியலை முன்னேற்றுவதற்கான ஆக்கப்பூர்வமான நடவடிக்கைகள் மேற்கொள்ளப்படவில்லை. ஆகவே இந்த மக்கள் உடனடியாக அவர்களுடைய வாழ்விடங்களுக்கு திரும்புவதற்கும் அந்த 164 ஏக்கர் நிலத்திலே ஆக்கிரமித்து நிலை கொண்டிருக்கின்ற பெரும்பான்மை இனத்தவர்கள் அகற்றப்பட்டு சட்ட ரீதியாக தொமிச்சை வைத்திருக்கின்ற தமிழ் மக்களிடம் அந்த காணிகள் ஒப்படைக்கப்படுவதற்கு நடவடிக்கை எடுக்கப்பட வேண்டும் என்றும் இந்த இடத்திலே நாங்கள் ஆணித்தரமாக வலியுறுத்தி கேட்டுக் கொள்ள
விரும்புகின்றோம். Ali Sahir Maulana Mantua Utana Vinadi Hai Kale Klabino.
Thank you, Chair. Honorable Chair, I stand here to show my solidarity to our honorable friend who has put forward this adjournment debate. Honorable Minister, this is, of course, all about the land. Which was the land development ordinance permits were given to the farmers, who were issued to the farmers for paddy lands in the Thottachuruki Vettai in Ampara district. This is situated in Malvatta 2 Gram and Eladari division in Divisional Secretariat Division of Sammanthurai way back in 1964. Due to the conflict situation, the prevailed in the conflict situation in the country, the farmers who are originally on this land were abandoned forcibly. They were vacated, and their paddy cultivation and left this Thottachuruki Vettai land area and displaced to other areas. Since then, the Uhwana area people have encroached the land area and continuing the cultivation work till to date. Even the displaced people who were resettled in their own places are unable to reclaim their abandoned paddy lands, and later on, during the conflict, post-conflict situation, the LLRC was there. The lessons learned and Reconciliation Commission were there, they made a complaint and they were looked at it, and subsequently there was a mobile service was conducted. This was inquired by with the participation of our the Divisional Secretary Sammanthurai and also the Provincial Land Commission of Eastern Province, District Secretary and various relevant authorities, and they have agreed. And also they wanted to verify these owners, the permits, whether it is correct. Then subsequently they were agreed to settle them. But up to date, it's not so happened. So this is the matter. This is happening all over in the eastern province. Even I represent Batticolo district, Honorable Minister. Even though they have Pannampalama Commission, way back in 2000, they recommended so many things, certain lands to be given to the newly formed Divisional Secretariat in the Muslim areas, which is called Korlai Pattu Central, more than 220 acres land. So far, for some reason, it's not been implemented. So I'm going to take up this matter, of course, when I'm going to participate in the committee level in the land ministry debate. I can come with the details on that issue. So these are matters that, I'm sure with your guidance, this can be resolved amicably by calling these affected farmers and also with the relevant authorities with your guidance, and the earliest possible make sure that these matters are being settled. Thank you very much. Thank you.
බොමස්සේ ගරු මන්තුමනි, මේ ළඟට ගරු කපිලතු කුරුළු මන්තුම ඔබතුමා විනාඩි 2ක් කාලයක් ලැබෙනවා.
අවසරයි ගරු මූලාසන නඩු මන්ත්‍රීතුමනි, තවරාසා කලේ අරසන් මන්ත්‍රීතුමා යෝජනාවක් ගෙනාවා. යෝජනාවටම විරුද්ධ නැහැ. හැබැයි මේ යුද හමුදාව, ත්‍රිවිධ හමුදාව, පොලිසිය, සිවිල් ආරක්ෂක බලකාය රැක්කේ මේ රටේ සිංහල මිනිස්සු විතරක් නෙවෙයි, දමිළ මුස්ලිම් මිනිස්සුත් රැක්කා. එතකොට එදා යුද්ධය ඇති කරේ කවුරුවත්, යුද්ධය අවසන් කරේ කවුරුවත්, ඒකේ ප්‍රතිඵල අද භුක්ති විඳින්න කවුරුවත් සහ එක පැත්තකින් යෝජනා කරද්දී තව පැත්තකින් විවේචනය කරනවා. ඉතින් මේ ඉඩම් ටික නිදහස් කරනවා නම් ගරු මන්ත්‍රීතුමා මම යෝජනා කරනවා මේ දිස්ත්‍රික්කයක් ගන්න නෙමෙයි, උතුරට එක නීතියකුයි, නැගෙනහිරට තව නීතියකුයි, දකුණට තව නීතියකුයි නෙමෙයි, ලංකාවටම පොදු එක නීතියක් ඇති කරගන්න කියලා මම ගරු ඇමතුමාගෙන් ඉල්ලනවා. මේ තවරාසා මන්ත්‍රීතුමා යෝජනා කරා වගේම තිරිකුණාමලෙත් තියෙනවා ප්‍රශ්නයක්. මේ යුද හමුදාව සතුව ඉඩමක් තියෙනවා, නීත්‍ය අනුකූලව හිමිනම් ඒ ටික යාලට දෙන්න, වැඩිපුර අල්ලගෙන ඉන්න ටික ඒ මිනිස්සුන්ට බෙදලා දෙන්න කියලා මමත් යෝජනා කරනවා. අපි ඊළඟට දෙවෙනි වතාවට කතා කරපු මන්ත්‍රීතුමා කතා කරපු විදිහට මේ සිංහල මිනිස්සු ඉඩම් මංකොල්ල කාලා වගේ කතා කරන්නේ. එහෙම කතා කරන්න එපා ගරු මන්ත්‍රීතුමා, මේ ජාත්‍යන්තරයට යන පණිවිඩය ටිකක් ගොඩක් වෙනස්. එතකොට මේ මිනිස්සු බලන්නේ මේ රටේ ඉන්න දෙමළ මිනිස්සුන්ට ලොකු අසාධාරණයක් කරනවා සිංහල මිනිස්සු කියලා. හැමදාම මේ කතාව කියලා ජාතිවාදී අවුස්සලා ජාත්‍යන්තරයට වැරදි පණිවිඩයක් දීලා ඒකේ ප්‍රතිඵල එනකොට ඒ ප්‍රතිඵල ටික භුක්ති විඳින්නේ මේ රටේ ඉන්න සිංහල දෙමළ මුස්ලිම් මේ මිනිස්සු තුන් වර්ගෙම. එතකොට වැරදි පණිවිඩය යවන්න එපා. යාපනයේ හිටිය පදිංචි වෙලා සිංහල මිනිස්සු අද ඒ මිනිසුන්ගේ එදා යාපනයේ පදිංචි වෙලා හිටපු සිංහල මිනිසුන්ගේ ඉඩම් වලට වෙච්ච දෙයක් නැහැ. අපි කියන්නේ දෙමළ මිනිස්සු කොල්ල කාලා කියලා. හැබැයි ඉඩම් වල අවශ්‍යතාවයත් එක්ක මිනිස්සු ඒ ඉඩම් අත්පත් කරගෙන වගා කටයුතු කරලා තියෙනවා. ඒ සිංහල මිනිස්සු වෙන්න පුළුවන්, දෙමළ මිනිස්සු වෙන්න පුළුවන්, මුස්ලිම් වෙන්න මිනිස්සු වෙන්න පුළුවන්. හැබැයි මේ රට ඇතුලේ සිංහල දෙමළ මුස්ලිම් මේ ජාති වර්ග තුනම ඉඳද්දී එක ජාතියකට විතරක් තව ජාතියක් විසින් අසාධාරණයක් කරා, අපේ ඉඩම් ටික මංකොල්ල කෑවා, අපේ දේපොළ මංකොල්ල කෑවා කියනවා නම් ඒක මහා වැරදි කතාවක්. ජාත්‍යන්තරේ බලාගෙන ඉන්නවා දෙමළ මිනිස්සුත් මුස්ලිම් මිනිස්සුත්, අපේ සිංහල මිනිස්සු ජාත්‍ය පිටරටවලට ගිහින් මිනිස්සු බලාගෙන ඉන්නවා මේ රටට උදව් කරන්න. එතකොට දමිළ මිනිස්සෙක් මේ රටට උදව් කරන්න බලාගෙන ඉන්න නම් ඒ උදව් ටික නැති වෙනවා මේ කියන කතන්දර වලින්. ඒකින් ද සිංහල මිනිස්සු ඉඩම් මංකොල්ල කෑවා කියන කතාව කියන්න එපා. යුද හමුදාව ඉන්නේ මේ රටේ ජාතික ආරක්ෂාව රකින්න. එතකොට ත්‍රිවිධ හමුදාව සහ පොලිසිය සිවිල් ආරක්ෂක බලකාය රැක්කේ මේ රටේ හිටපු සිංහල දෙමළ මුස්ලිම් මිනිස්සු. එදා එල්ටීටී ත්‍රස්තවාදී අද වෙනකම් පවත්කර ආව නම් සමහරවිට මේ කතා කරන මන්ත්‍රීවරුත් අද ජීවතුන් අතර නැහැ. ඔය ඉඩම් ඉල්ලන මිනිස්සුත් අද මේ රටේ නැහැ. ඉතින් ඒ රැකපු මිනිස්සුන්ගේ අනන්‍යතාවය ආරක්ෂා කරලා ඒ යුද හමුදා කඳවුරු ඉවත් කරන්නේ නැතුව ඒ දෙමළ මිනිස්සුන්ට අසාධාරණයක් කරන්න ඕනේ කියලා මම කියන්නේ. දෙමළ මිනිස්සුන්ට සාධාරණයක් කළ යුතුයි. ඒ ඉඩම් අයිතිය දෙන්න තියෙනවා නම් ඒ ටිකක් දීලා යුද හමුදාවේ, ත්‍රිවිධ හමුදාවේ සහ පොලිසියේ සිවිල් ආරක්ෂක බලකායේ මේ අනන්‍යතාවය ආරක්ෂා කරලා මේ උතුරට එක නීතියක්, දකුණට එකක්, නැගෙනහිරට එකක් නැතුව අපි මන්ත්‍රීතුමා කෙනා වගේ ඒ නීතියම තිරිකුණාමලෙත් ක්‍රියාත්මක වෙන, ඒ නීතියම දකුණෙත් ක්‍රියාත්මක වෙන විදියක් හදන්න කියලා අපේ ඉඩම් මෙතුමාගේ මම ඉතාම ගෞරවයෙන් ඉල්ලා සිටිනවා. තිරිකුණාමල දිස්ත්‍රික්කයේ සිංහල දෙමළ මුස්ලිම් මිනිස්සු මේ තුන් වර්ගෙම ඉන්නවා. ආණ්ඩු පක්ෂයේ එකම මන්ත්‍රීවරයා මම, තිරිකුණාමල නියෝජනය කරන එකම සිංහල පාර්ලිමේන්තු මන්ත්‍රීවරයාත් මම, තිරිකුණාමල ඉන්න සිංහල දෙමළ මුස්ලිම් මේ මිනිස්සු ඔක්කොගේම රැකවරණය, ආරක්ෂාව සහ මිනිසුන්ගේ අවශ්‍යතාවය සියල්ල සම්පාදනය කරන්නේ මම. හැබැයි මගේ තාත්තා වෙඩි තියලා මැරුවේ LTT සංවිධානය විසින්. ඒත් මම මේ මිනිසුන්ට ආදරය කරනවා. ඉතා ගෞරවයෙන් ඉල්ලනවා මේ සිංහල මිනිස්සු අපේ ඉඩම් මංකොල්ල කෑවා ඒක අහවර කරලා දෙන්න කියලා ඉල්ලන්න එපා ගෞරව මන්ත්‍රීතුමා. ජාත්‍යන්තරයට වැරදි පණිවිඩයක් දෙන්න එපා. ඒක වැරද්දක්. ඒකට විරෝධතාවය ප්‍රකාශ කරමින් ඒ දමිළ මිනිස්සුන්ට සාධාරණයක් ඉටු විය යුතු නම් ඒක ඉටුකල යුතුයි. හැබැයි එක දිස්ත්‍රික්කයකට එක නීතියකුත්, තව දිස්ත්‍රික්කයකට තව නීතියකුත් නෙමෙයි. මේ රට ඇතුලේ සිංහල දෙමළ මුස්ලිම් මේ මිනිස්සු තුන් වර්ගෙම ඉන්නවා. ඒ තුන් වර්ගෙම අනන්‍යතාවයන් ආරක්ෂා වෙන විදිහට මේ ඉඩම් ටික නිරවුල් කරන දෙන්න කියලා තම ගෞරවනීය ගෞරව
මන්ත්‍රීතුමා. ඊළඟට ගරු විශේෂ බාර අමාත්‍ය ගරු හරුන් ප්‍රනාන්දු අමාත්‍යතුමා ඔබතුමා විනාඩි 4ක් කාලයක් ලැබෙනවා.
කලු මොසරපුර මන්ත්‍රීතුමනි බොහෝ ස්තුතියි. First and foremost, Salisabri Omulana, I just like to congratulate you for entering Parliament once again, my dear friends. Lovely to see you in Parliament. Mamme Matadi Puttare, Mama Singhalin Kiwanna, Mek Atasimma Amatensi Lekam Tumala, and Tangida Kumsaris Tumata, Mamme Uttare Labadil. Mamme Gen Adadava Sedi, Illi Maksa Parikshnekra, Mamma Mage Prakashya Karanati Issella, Mamma Asayi Usuludunat Aradana Karana, Dineak Dagina, ඉඩම් කොමසාරිස් ජෙනරාල් තුමා සහ අපිත් එක්ක එන සතියේ දවසකදී ඉඩම් අමාත්‍යාංශයේ මේ මෙතනමයි ළඟමයි තියෙන පාර්ලිමේන්තුව කිට්ටුව අපි සාකච්ඡා කළා. මේකට විසඳුමකට යමු කියන එක මම මේ අවස්ථාවේ මුලින්ම විශ්ව දරාට ප්‍රකාශ කරනවා. අම්පාර දිස්ත්‍රික්කයේ සමන්තුරේ ප්‍රාදේශීය ලේකම් කොට්ටාෂයට අයත් මල්වත්ත දෙක ග්‍රාම නිලධාරී වසමේ පිහිටි තොට්ටවාරුවන්ගේ පිහිටි අක්කර 164 ක කුඹුරු ඉඩම් සඳහා ඔබතුමාලා කිව්වා වගේ 1964 වර්ෂයේ ඉඩම් සංවර්ධන ආඥා පනත යටතේ බලපත්‍ර නිකුත් කර ඇතත් 1990 දශකයේ පැවති ත්‍රස්තවාදීකාරී ක්‍රියාකම් හේතුවෙන්
ප්‍රදේශවාසීන් සරණාගත කඳුරුවල ජීවත් වූ බැවින් එම කුඹුරු සංවර්ධනය සඳහා බලපත්‍ර කරුවන්ට අවස්ථා උදා වී නොමැති බවත් 2015/8/27 දින උගත් පාඩම් සහ ප්‍රතිසංධාන කොමිසම මගින් සිදු කරන ලද පරීක්ෂණ වලදී ඉදිරිපත් කරන ලද ලේඛන 53කින් අක්කර 99.5ක් සඳහා නිකුත් කරන ලද ලේඛන 33ක් ඉදන් සංවර්ධන ආග්‍රා පරිත්‍යාගයේ නිකුත් කරන ලද වලංගු ලේඛන බව තහවුරු වූ බවත් මේ වන තෙක් ඒ සම්බන්ධ අවසාන තීරණයක් ලබා නොමැති බවත් ප්‍රාදේශීය ලේකම් වාර්තා කර ඇත. තවද 2023/07/10 ජනාධිපති ලේකම් කාර්යාලයේ අධ්‍යක්ෂ ජෙනරාල්ගේ මහජන සම්බන්ධතා ප්‍රධානත්වයෙන් අම්පාර දිස්ත්‍රික් ලේකම් කාර්යාලයේ සාකච්ඡාව පැවැත්වූ අතර එහිදීද මෙම සම්බන්ධව අවසාන තීන්දුව ලබාගෙන නොමැත. මේ අතර අම්පාර දිස්ත්‍රික් ලේකම් මේ සම්බන්ධව අදාළ ආයතන ප්‍රධානීන් සමග 20/23/18 දින Zoom තාක්ෂණයේ ඔස්සේ පවත්වන ලද සාකච්ඡාවේදී උත්තර ගැටළු සම්බන්ධයෙන් විසඳුමක් ලබා දීමට නව කමිටුවක් පත් කළ යුතු බව තීරණය කර ඇත. උගත් පාඩම් හා ප්‍රතිසංධාන කොමිසම විසින් 2015/8/27 දින සිදු කළ පරීක්ෂණයේ අනතුරුව 2015/11/04 දින අම්පාර දිස්ත්‍රික් ලේකම් කාර්යාලයේ පැවති සාකච්ඡාවේදී මුල්ලිඩම් හිමියන්ට නැවත ඉඩම් ලබා දීමට ගන්නා ලද තීරණය අනුව නිරීක්ෂණ වන්නේ යුදය සමයෙන් පසුව අදාළ කුඹුරු ඉඩම් සඳහා ගොවින් තම අයිතිය පෙන්වා දීම සිදු කර ඇති බවත් ඒ අනුව උගත් පාඩම් සහ ප්‍රතිසංධාන කොමිසම මගින් අදාළ ඉඩම් ගොවීන් වෙත ලබා දීම සුදුසුයි තීරණය කර ඇති බවත් ඒ අනුව ඉඩම් සංවර්ධන ආඥා පරිත්‍යාගයේ නීතියානුකූල ලේඛන ලබා දී ඇති ගොවින් වෙත එම ඉඩම් නියමනානුකූලව කිරීම සුදුසු බවත් එලෙස ඉඩම් සංවර්ධන ආඥා පරිත්‍යාගයේ නිකුත් කරන ලද ඇති වලංගු ලේඛන පවතින අවස්ථාවකදී එකී ඉඩම් සඳහා පසුව නිකුත් කරන ලද ලේඛන වලංගු නොවන බැවින් පළමුවෙන් නිකුත් කරන ලද වලංගු ලේඛන හිමි ගොවීන් වෙත ඉඩම් නියමනානුකූලව කිරීම සුදුසු බවත් නිරීක්ෂණය කරමි. ඒ අනුව 20/23/07/18 පැවති සාකච්ඡාවේදී පත් කිරීමට තීරණය කරන ලද නව කොමිටුව මගින් මෙම සම්බන්ධව ගන්නා ක්‍රියාමාර්ගය අනුව ගොවි පන්තිය සඳහා රජයේ ඉඩම් නියමානුකූල කරන ඉඩම් සංවර්ධන ආඥා පරිත්‍යාගයේ නීතියානුකූලව ඉදිරි ක්‍රියාමාර්ගය ගත හැකි බව කාරුණිකව දන්වමි. මම කැමැති ඔබතුමාලට කියන්න මම දන්නවා මේ ප්‍රශ්නේ ඉඩම් ප්‍රශ්නේ උතුරෙත් නැගෙනහිරෙත් විශාල වශයෙන් තියෙන ප්‍රශ්නයක්. කාලයකට පස්සේ යුද්ධයක් අවසන් වෙලා අපේ අතුකොරල මන්ත්‍රීතුමා කිව්වා වගේ අපි බෙදෙනවා වෙනුවට මේ ගම්වල දුක් විඳින මිනිසුන්ට වගාවක් කරගෙන ජීවත් වීමට තියෙන අයිතිය ලබා දීම අපේ යුතුකම. ඒ නිසා මේ යුතුකම ඉටු කිරීමට ජනාධිපතිතුමා පහුගිය අයවැයේදී එතුමා ඉඩම් කෑලි සින්නක්කර වශයෙන් ජනතාවට ලබා දීමත් කෘෂි ඉඩම් ඕන තරම් ලබා දෙන්නටත් අපිට අවසර දීලා තියෙනවා. ඒ නිසා මම කැමති නැවතවතාවක් ඔබතුමාට ආරාධනා කරන්න. අපි දේශපාලන ප්‍රශ්නයක් කරගන්නේ නැතුව ජාති ප්‍රශ්නයක් කරගන්නේ නැතුව ආගම් ප්‍රශ්නයක් කරගන්නේ නැතුව මම කැමති බදාදා දවසේ ඔබතුමාලා නිදහස් නම් උදෑසන 10ට ඉඩම් අමාත්‍යාංශයට සම්බන්ධ වෙන්න අපි මේකට පැහැදිලි තීන්දුවක් I would like to invite you also to participate so we can all discuss how we can go further and සමහර කොමිටි සහ තීරණ හරියට ක්‍රියාත්මක වෙන්නේ නැහැ ඒක මම පිළිගන්නවා මේ කොමිටි දාලා කවදාවත් මේක විසඳන්න බෑ. ඒ නිසා මන්ත්‍රීවරයාට ඔබතුමාලගෙත් මම අපේ අතුකෝරල මන්ත්‍රීතුමාට ආරාධනා කරනවා. අපි මේකට සුදුසු විසඳුමක්. ඔව්. ජාතික ප්‍රතිපත්තියක් තියෙන ඕනේ ඉඩම් ලබා දෙද්දි. නමුත් මෙහි තියෙන්නේ වෙනත් වූ ප්‍රශ්නයක්. ඒක තේරුම් ගන්නට ඕනේ. මොකද යුද්ධ සමයෙන් පස්සේ සමහර ඉඩම් අයිතිය තහවුරු කර ගැනීමේ ප්‍රශ්නේ තමයි උතනදි තියෙන්නේ. ඒ නිසා මේ ප්‍රශ්නේ විසඳන්නට අනිවාර්යෙන් කැප වෙනවා කියන එක ඔබතුමාට කියන නිසා බදාදා දවසේ ඔබතුමාලා උදෑසන 10ට පුළුවන් නම් ඉඩම් අමාත්‍යාංශයට සම්බන්ධ වෙන්න අපි එතනින් මේ සාකච්ඡාව හරියට තීරණය කරලා ඔබතුමාගේ ප්‍රශ්නයට තිරසාර විසඳුමක් ලබා දෙන්නට අපි සියලු දෙනා කටයුතු කරමු කියලා ඉල්ලීමක් කරා. බොහෝ ස්තුතියි.
ස්තුති කරව මාත්තුමනි. සභාව 2023/11/18 වන දින නම් හෙට දින පෙරවරු 9:30 යල්ට ඇස්සේ.